કરું કરીએ. ચાલો તમે આગળ આવી જાવ, આગળ આવી જાવ. આપણે સાથે મળીને એક નમસ્કાર મહામંત્ર વડે મંગલાચરણ કરીએ. કારણ કે કોઈ પણ વસ્તુ વર્તમાનમાં વાવી અને એ જ પડે ઉગે એવું બનતું નથી. તો મેં તમે પણ અનંતો કાળ, પૂર્વનો અનંતો કાળ, આ નવકાર મંત્રમાં રહેલા પાંચ પદ એવા અરિહંત પરમાત્મા, સિદ્ધ પરમાત્મા, આચાર્ય ભગવંતો, ઉપાધ્યાય ભગવંતો અને સર્વ સાધુઓ, આ બધા જ જીવાત્મા જે કરુણા કરીને, જે અનુકંપા સેવીને, જે માર્ગે ચાલીને, જેમણે આ સિદ્ધ ગતિને સિદ્ધ કરી છે, એવા તમામ ગુણોનો આપણે આદર કર્યો હોય. નવકાર મંત્ર કોને મળે કે જયારે પૂર્વના જન્મમાં આ પંચ પરમેશ્વરના પદોએ જે સાધના કરી, જે આરાધના કરી, જે ગુણ પ્રગટ કર્યા, તેના વડે આત્માના કલ્યાણમાં એમણે સતત ને સતત પુરુષાર્થ કર્યો, એવા ઉત્કૃષ્ટ ભાવો મેં ને તમે પણ આત્મામાં સ્વીકાર કર્યા હોય, એના વંદન કર્યા હોય, એના પૂજન કર્યા હોય, એવું બનવાની આત્મામાં ઝંખના જગાડી હોય. અને આપણા આત્મામાં જયારે આ જ સર્વશ્રેષ્ઠ મંત્ર છે, આ જ રસ્તો એકમાત્ર મોક્ષનો માર્ગ છે એવી શ્રદ્ધા પૂર્વે આપણે કરી હોય તો જ આપણો જન્મ ક્યાં થાય, જૈનપુરમાં થાય. હવે જૈનપુરમાં જન્મ્યા પછી મનુષ્ય બન્યા એટલે આપણા ઉપર એક બહુ મોટી જવાબદારી આવે છે, કે જે જવાબદારી એ છે કે અનંતકાળથી આપણે જે અનંત પુરુષાર્થ વડે પ્રાપ્ત કરીએ એ સંસ્કાર, એ ભાવ અને એ પામેલી સિદ્ધિ એ હવે આ ભાવમાં આગળ વધારવી છે કે આ ભાવમાં ઘૂસી નાખવી છે. મનુષ્ય ભાવમાં આવ્યા પહેલા આપણી પાસે આટલી શક્તિ, આટલું ક્ષેત્ર અને આટલી વિશાળ એવી ઉપર જવાની તાકાત નહોતી. એટલે આપણે હવે મનુષ્ય ભાવમાં આવ્યા, હવે આપણે કોઈ વિચાર કરો કે તમે ક્ષેત્ર ગુજતું હોય બરાબર છે ને, હવે તો કોઈ હાથે ગુજતું નથી, પણ એક જમાનો હતો કે બધા હાથે ક્ષેત્ર વગેરે ગુજતા, એ ક્ષેત્ર ગુજતા કેટલી વાર લાગે અને એને ઉખેડતા કેટલી વાર, માત્ર એક ઊનનો પાઠ એને ખેંચી લેવામાં આવે તો આખે આખું ક્ષેત્ર તૂટી જાય. ખુલી જાય. ગૂંથતા જેટલો સમય લાગે એનો અંશ માત્ર એને ઉકેલ થાય એટલે એને ઉકેલી નાખતા લાગે તો મને ને તમને આ સંસ્કાર પાડતા અનંતો કાળ લાગ્યો. પણ એને ભૂસી નાખવું હોય તો કોઈ વસ્તુ પ્રોગ્રામિંગ કરવું હોય તો તમને કેટલી વાર લાગે છે, અને ડિલીટ કરવું હોય તો એક પટક. તો હવે આપણી જવાબદારી બને છે કે અનંત કાળના અનંત પુરુષાર્થ પછી મને ને તમને પ્રાપ્ત થયેલો આ નમસ્કાર મહામંત્ર મારા ને તમારા આવતા જન્મોમાં એટલે કે મોક્ષ ન મળે ત્યાં સુધી અખંડ રીતે આપણા આત્મા સાથે જોડાયેલો અને જડાયેલો રહે. આપણે નવકાર મંત્ર ક્યારેય પણ આપણા જીવનમાંથી હવે દૂર ન થાય એવા ભવ જોઈતા હોય એ ભવ ક્યાં હોય છે. નર્કમાં જઈએ તો ત્યાં એટલી પીડા, એટલી વેદના, એટલી વ્યથા, એટલા અશુભ કર્મોના ઉદય અને એવી પરાધીનતા છે કે ત્યાં નવકાર મંત્ર ને ટકાવી રાખે અતિ 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 મુશ્કેલ છે. અને તિરંજ ગતિમાં ગયા તો ત્યાં મન એટલું નબળું મળશે, મનની શક્તિ એટલી ઓછી મળશે કે ત્યાં પણ આપણે આ નવકાર મંત્ર નું આરાધન કરી નહીં શકીએ. તો હવે રહ્યા બે ભોગ, કયા ભોગ? મનુષ્ય અને દેવતા. તો જ્ઞાની કહે છે કે દેવલોકમાં પણ આપણા માટે ચેલેન્જ ઘણી છે. શું છે? તમે 8 દિવસ માટે વેકેશન લીધું હોય અને ત્યાં એટલી સુંદર જગા છે, બધા મિત્રોની સાથે કે પ્રજાઓની સાથે એમાં એટલા ગુલતાન થઈ ગયા, માત્ર એક લગ્નનો પ્રસંગ પણ હોય અને એમાં આપણે એટલા બધા ઇન્વોલ્વ થઈ ગયા હોય, કોઈ પાર્ટીમાં ગયા, કોઈ મોટી તહેવારની ઉજવણીમાં ગયા, એ બધા વખતે આપણો આત્માનો ઉપયોગ, આપણા મનનો ઉપયોગ એ પદાર્થ સાથે, એ વાતાવરણ સાથે, એ વ્યક્તિઓ સાથે એટલો ઇન્વોલ્વ થઈ જાય છે કે વખતે અંદરમાં નવકાર મંત્રનું સ્મરણ ટકી શકતું નથી. એટલે આ તો વ્યવહાર જગતના કહેવાતા સાવકુલ સુખો છે, તેમાં પણ આપણે ઓતપ્રોત થઈ જાય છે. તો જ્ઞાની કહે છે સ્વર્ગમાં ઓળે પડે ક્ષણે ક્ષણે આવા અનંત આકર્ષણ 24 કલાક આખો ભવ રહેવાના. તે વખતે આપણે એક કોઈ સુંદર જગા જોવા ગયા છે, હવે એ દ્રશ્ય તમે નિહાળતા વાવ કેટલું સરસ છે. બધા ક્રુઝમાં જઈએ અને ઘણા બધા જઈએ તો ત્યાં જે દ્રશ્ય જોયા હશે, જે ગ્લેશિયર્સ જોયા હશે, એ વખતે એના આત્મામાં કોણ હશે? વ્યવહાર, વર્તમાન પરિસ્થિતિ અને જે પદાર્થ સામે છે એનો આપણે એ વખતે એટલું ઇન્વોલ્વમેન્ટ કરીએ છીએ ત્યારે આત્માનું સ્વરૂપ યાદ આવતું નથી. એટલે કહેવાની વાત એ છે કે આપણા જે સુખ, આપણા જે વૈભવ, આપણા જે આકર્ષણો એ તો તમકલા જેટલા તુચ્છ છે. સ્વર્ગના દેવલોકના સુખો પાસે આપણા મનુષ્ય લોકના સુખો એમ કહેવાય છે કે વ્યંતરની દેવી. આપણે બધા ઘણા મૂવી જોયું ને એમાં કોઈ લાગણ સ્ત્રી દેહ રહીને આપણી સામે વર્ક કરતી દેખાય, આ મરમેજ વગેરે બતાવે છે કે જેનું અર્ધું શરીર માછલીનું, અર્ધું શરીર સ્ત્રીનું, એ બધા દેવી તત્વો કે જેને આપણે જોઈ શકીએ છીએ. એ શરીર કેટલા તુચ્છ છે બાર, કે જે બધા કોઈ ઉત્તમ કોટિના દેવ નથી. અહીંયા જે વ્યંતર રૂપે આવે ને એ ઉત્તમ કોટિના નથી, તો પણ એવી તુચ્છમાં તુચ્છ વ્યંતર પ્રકારની કોઈ દેવી હોય એની એક ચીલી એટલે કે એનો એક ચાંદલો, અથવા તો એવા કોઈ એક વ્યંતર એના પગમાં પહેરવાની મોજી, આ બંનેનું મૂલ્ય નાની જે છે. એક બાજુ એક વ્યંતર દેવીની ચીલડી મૂકો, ચીલડી એટલે સિક્કો કહેતા ને, અને બીજી બાજુ આખા એ આખા આપણા પૃથ્વીના તમામે તમામ પ્રેશિયસ રહેલું, તમામે તમામ પ્રેશિયસ મેટલ અને જેટલા પણ ધન છે એ બધાનું મૂલ્ય મૂકો, તો એના કરતાં એ દેવીની ચીલડીની વેલ્યુ વધી જાય. એ દેવતાના પગની મોજડીનું મૂલ્ય વધી જાય. આવા પદાર્થના આપણે માલિક બનીએ પછી એ વખતે આપણને બીજું કશું યાદ આવે કે એને આનંદ કરીને માણવામાં પડી જઈએ. તમને તમારી મનગમતી ગિફ્ટ કોઈ આપી દે, એકદમ બ્રાન્ડ નેમનો 2 લાખનું પર્સ તમને આપ્યું અને પર્સ હાથમાં લીધું અને તમે ચાલ્યા, એ વખતે તમને નૌકા યાદ આવે કે મારા હાથમાં કયું પર્સ છે એનું ભાન રહેલું છે ને? શું વિચાર? આ તો સ્થૂળ દાખલા છે આપણા પોતાના. તો આવા કારણે મને ને તમને દેવલોક માં ધર્મ તરફ ટકી રહેવું અતિ અતિ દુષ્કર છે. અને મનુષ્ય ભવે તેવો ભવ છે કે જેમાં આપણું આત્મભાન, આપણા આત્માનું સ્વરૂપ જો આપણે સતત મનમાં રાખીએ તો જ્ઞાની કહે છે ઓછામાં ઓછા પુરુષાર્થ હોય ત્યાં આટલા મોટા પ્રલોભન નો સામનો કરવાનો છે. ના અહીંયા કેટલા પ્રલોભન છે જેનો આપણે વિશ્વાસ કર્યો, જેને આપણે મિત્ર ગણ્યા, જેને આપણે સ્વજન ગણ્યા, એ પડે પડે ભાવ બદલ્યા કરે છે. એક વાર કહેતા ને બેન કે તમે સાત ભાવ સુધી તમે તમે મળજો, અને જરાક વાંધો પડ્યો તો કે સાત ભાવમાં તમે પાછા મળતા નહીં. આવું કહેવાય કે આવું ભાઈ આવું ભાવ આવે કે ના આવે બેન? મોટે ભાગે ઘણી વાર બહેનો બોલ્યા છે આ તો હું સારી છું ટકી છું. બીજી કોઈ વસ્તુ કેટલી શું વિચાર કરજો. આપણો પ્રેમ કેવો છે? એટલે જ્ઞાની આપણે કહે છે કે આવા ક્ષુલક સુખ છે આપણા. એવાનું શું છે બેન? વર્તમાન કાળના સુખો આપણા તદ્દન તુચ્છ છે. એટલે આમ પણ અંદરમાં આપણે રાજી જઈએ, એક ભાવમાં રહીએ એવું તો બનતું નથી. તો આવા સુલભ ભાવો સામે લડવું અને તેના પ્રતિકૂળ અને અનુકૂળ એવા બંને પરિસ્થિતિઓમાં લડવું, એમાં મનુષ્ય ભાવમાં લડવું ઘણું સહેલું છે. તો જ્ઞાની કહે છે આ ભાવમાં હું ને તમે કોઈ વસ્તુને સંસ્કાર બનાવી દો. શું બનાવી દો? સંસ્કાર કોને કહે છે? આ તમે અહીંથી ઓર્લાન્ડો સુધી જતા હો, અહીંયાથી કોઈ બી દિશામાં ટ્રાવેલ કરતા હો, આખો રસ્તો તમે ટ્રાફિકમાં વચ્ચે ટ્રાફિક ઓછો હોય વધારે હોય પાર કરી દીધો હોય અને મુકામે પહોંચી જાઓ તો એ રસ્તા વિશે તમને કશી મનમાં ઊંડી ઇમ્પ્રેશન નહીં આવે. પણ એક જગ્યાએ તમે ખાલી ટ્રાફિકમાં ફસાઈ ગયા હોય ને ત્યાં બે ત્રણ કલાક તમારે અટકી જવું પડ્યું, પણ જ્યારે જ્યારે પસાર થાવ ત્યારે માઇન્ડમાં શું આવે કે આ જગ્યાએ હું બે કલાક ફસાઈ ગઈ, એમાં કદાચ નાનો મોટો એક્સિડન્ટ થઈ ગયો હોય તો પાછા જીવનભર ભૂલીએ નહીં. જયારે જયારે કોઈ સાથે લઈને ટ્રાવેલ કરો તરત જ એને યાદ કરો અહીંયા છે આવો મોટો એક્સિડન્ટ થઈ ગયો. કહેવાની વાત શું છે કે કોઈ પણ વસ્તુને જયારે ઊંડે ઉતારી દેવામાં આવે એનો શોખ, એનું આકર્ષણ, એનો આનંદ એ જયારે અંદર ઉતરી જાય એને શું કહેવાય? સબકોન્શિયસ માઇન્ડમાં ચાલી જાય. આપણને થાય કે હું તો ભૂલી ગઈ છું. પણ જેવી સિચ્યુએશન આવે તમે એટલે અંદરથી શું થાય? ઘણી વાર બેન સાસુઓને એવું થાય કે સાસુજી નવા ઉપર ને આવે ત્યારે જવાનો જુદો હોય, એ વખતે કોનું વર્ચસ્વ હોય બેન? મધર ઇન લો, બરાબર છે ને? એટલે જ્ઞાની કહે છે કે એના કારણે આપણા ઉપર કદાચ થોડી ઘણી બળજબરી થઈ હોય અથવા તો ધાર્યું ન થઈ હોય, એ સંજોગો કરતા આપણી સમજ ક્યારે સુધી હોય. પછી વર્ષો વયા જાય, દિવસ વયા જાય અને સાસુ બદલાઈ પણ જાય અને સ્વર્ગમાં પણ રહ્યા જાય તો પણ જેવી વાત નીકળે એટલે કે મેં કેટલું સફર કર્યું છે એ તો હું કોઈથી બોલતી નથી, હવે યાદ જ નથી કરતી. પણ એ વખતે તો અમારા દિવસો એવા હતા ને કે અમારું કશું ચાલતું નહીં. કેટલો કાળ રહ્યો છે સુરેશ? દીકરાના વહુને જ્યારે પણ ઘણી વાર વહુ આવી ગયું તો પણ વહુના મનમાંથી આ ઇમ્પ્રેશન ઘૂસાતું નથી. ત્યારે એવું એવું હતું મેં તો જવા દીધું, મેં તો ભૂલી દીધું છે, હવે મને કશું યાદ નથી. પણ ક્યાં વહી ગયું છે? સબકોન્શિયસમાં ભૂલ છે. નાની છે કે ભૂલને એટલી જૂની ના થવા દો, ભૂલને એટલી જૂની ના થવા દો કે જે સંસ્કાર બની જાય. કોઈ પણ ઇમ્પ્રેશન નહીં, એટલે પરમાત્માએ આપણને રોજનું પ્રતિક્રમણ, રોજનું ન થાય તો પક્ષી પ્રતિક્રમણ, પક્ષીનો ન થાય તો ચોમાસી પ્રતિક્રમણ અને ચોમાસી ન થાય તો છેવટ સમત્સરી પ્રતિક્રમણ. એક વર્ષ ઉપર જો કોઈ ભાવ ચાલ્યો હોય તો સમજો કે સબકોન્શિયસ આવે અને ત્યાર પછીથી બહુ સુધી એ વ્યક્તિ જયારે આપણી સામે આવે એ કોઈ પણ ફોર્મમાં આવે, એ પતિ બનીને આવે, પત્ની બનીને આવે, માં બનીને આવે, સંતાન બનીને આવે, મિત્ર બનીને આવે કે પડોશી બનીને આવે, આપણને એના પ્રત્યે દુર્ભાવ જ થાય. ઘણી વ્યક્તિ પ્રશ્ન દીકરો થઈને આવું કરે, શું કે બેન? કે પોતાનું સંતાન થઈને આવું કરે. પણ જ્ઞાની કે છે સંતાન આ બહુનું છે, કારણ કે બેન હમણાં પોતે કાઢ્યો હતો બેન, એના સ્ટોરી હતી કે મિત્રએ બીજાની સાથે ચીટિંગ કરી અને એને એક વૈદ્યને સાધીને એક વૈદ્યની સાથે દોસ્તી કરી ફેર નો પ્રયોગ કરાવ્યો અને એ મિત્ર નું ફેર વડે ધીમે ધીમે મૃત્યુ કરાવ્યું અને એની સંપત્તિ નો માલિક બની ગયો. ત્યાર પછી ઘણા વર્ષો પછી એમને ત્યાં એક પુત્ર નો જન્મ થયો અને એ દીકરો એની સાથે એવો વર્તાવ કરે છે, એવો વ્યવહાર કરે છે કે જે દુશ્મન પણ ના કરે, જે દુશ્મન પણ ના કરે, અને છતાં પણ એના મૃત્યુ એ દીકરો મોટો થાય છે અને એ દીકરો મરી જાય છે ત્યારે એ બાપને એના તરફ બાપ તરફ એને એટલી નફરત હતી, એટલી નફરત હતી, એટલે બાપ એને કહે છે કે બેટા મેં તારું શું બગાડ્યું છે, તને મારા મેં તને અહીંયા ઉપર રાખ્યો છે, તારા માટે મારા તન મન ધન બધું અર્પણ કરી દીધું છે, કરોડો કરોડો રૂપિયા એના ઉપર ખર્ચ કર્યા હતા દીકરાને તૈયાર કરવામાં, ભણાવવામાં, ગણાવવામાં, બધામાં. તો ત્યારે તે લખે છે, ભાઈ તું ભૂલી ગયો છે પણ હું નથી ભૂલ્યો, કે હું તારો ભાઈ નથી, હું તારો બાપ છે. તો કે અત્યારે તું મારો બાપ છે, પણ યાદ કર કે તારો એક ભાઈ હતો અને એ ભાઈને તે મિત્રની ભાઈ હતો શબ્દ, એના એની મોટી સંપત્તિની લાલચમાં તે એક વૈદ સાથે કાવતરું કરીને મને ઘેર આપી દીધું છું અને મારું મૃત્યુ થયું છું. તો કે ચાલ તારું મૃત્યુ થયું તો મને દુઃખ થશે, મારી આ સંપત્તિ બધી બરબાદ થઈ ગઈ, પણ તારી યુવાન પત્નીનો શું વાંક કે જેણે તારું કશું બગાડ્યું નથી, તો તું અત્યારે મૃત્યુ પામશે તો તારી આ પત્નીનો શું થશે. તો કે પેલા વૈદ ક્યાં ગયા, પેલા વૈદ ક્યાં ગયા છે, ગોતો જ. તો કે તો કેટલાક વર્ષે મૃત્યુ પામ્યા, એ આ મારી પત્ની છે, એના નિમિત્તે હું મળ્યો હતો. એટલે કે આ એ કાળ એવો હતો કે પત્નીને સતી થવું પડતું, પતિ મૃત્યુ પામે ને એટલે પત્નીને આગમાં નાખી દીધી. તો કે નિર્દોષ સ્ત્રીને મરી જવું પડશે, તું મરીશ તો નિર્દોષ સ્ત્રીને મરી જવું પડશે. તો કે નિર્દોષ સ્ત્રી આજે નિર્દોષ સ્ત્રી છે, પણ એને મારા મૃત્યુનું નિમિત્ત બનીને મને ઘેર આપ્યું છું, હવે આજે મારું મૃત્યુ એનું નિમિત્ત બનીને એને આગમાં નાખશે. એના બંધાશે જ, એ તો કઈ ક્યાં મહાત્મા હતો, એને તો એટલે જ કર્મો ની પરંપરા ચાલે છે. આપણે એના બદલાની ભાવના નો વિચાર કરીએ છીએ, પણ આને જે કાર્ય કર્યું હતું, જે ભાઈએ પોતે જે પોતાના સગા ભાઈને મરાવી નાખશે તો એને શું કામ દુઃખ આવ્યું, આપણે એ દ્રષ્ટિએ વિચાર કરવાનો છે. એનો પુત્ર મરી જાય, એની પુત્ર બધું મરી જાય, એનું ધન બધું બરબાદ થઈ જાય, તો એ કરાવનારો એનો પુત્ર નહોતો, એ કરાવનારો જીવ હતો. અને એ જીવે તો નિમિત્ત બનીને કર્યું, ખરેખર તો બીજનું વાવેતર કોને કર્યું હતું, આત્માએ પોતે કર્યું હતું. તો વિચાર કરજો કે સંસ્કાર કોણ કહેવાય, આપણે આ પણ વાત કરી રહ્યા છીએ કે સંસ્કાર કેવી રીતે પડે છે, એ વાત ઊંડે ઉતરી ગઈ. જયારે ભાઈ મૃત્યુ પામે ને ત્યારે એને આઘાત લાગી ગયો કે મારો ભાઈ મને આમ કરે, એ ઊંડે ઇન્ટરેસ્ટ મળી ગયો, એના કારણે એના મનમાં દ્વેષની ગાંઠ બંધાવી, દ્વેષની ગાંઠ બંધાવી. અને એ કોઈ મોક્ષગામી જીવ નતો કે બધું વોતરાજી હોય, એને ધારો કે એને વોતરાજી હોય અને એ મોક્ષમાં ગયો જીવ થાય તો પણ આને કોઈ બીજું નિમિત્ત બની લાવે, કારણ કે એને તો પોતાનો કર્મનો ઉદય ભોગવવો પડત ને. એને કોઈ જીવનો વધ કર્યો એટલે એનો વધ તો અવશ્ય થવાનો. એટલે સારા કે ખરાબ બંને સંસ્કાર આ કેવી કોરવડ થાય, શું થાય છે, બંને સંસ્કારો કેવી પ્રવર્ત થાય છે. તો આપણા જીવનની અંદર આપણે પુરાણા અશુભ સંસ્કારો જે ઉદયમાં આવે તેને ડિલીટ કરવા છે. શું કરવા છે, કોઈના પ્રત્યે આપણને દ્વેષ આવ્યો તો સમજવું કે આ મારા પૂર્વ ભવનો વેરી છે, મેં એના પ્રત્યે અનંત વાર દ્વેષ કર્યો હશે એટલે અત્યારે મને એના નિમિત્તે પાછો દ્વેષ આવે છે, તો હવે મારે મારા દ્વેષમાંથી મુક્ત થવું છે. અને એ વખતે આપણે હૃદયપૂર્વક અંદરથી કાંકરો કાઢી નાખવાનો છે, નિસલ્ય થવાનું છે. ભગવાને શું કીધું છે, આ ભવમાં નિસલ્ય થવાનું છે. એટલે આપણે ખરાબ સંસ્કારો ડિલીટ કરવા અને સારા સંસ્કારો પ્રોગ્રામિંગ કરવા. આ ભવ તેના માટે છે, નવા સંસ્કારો, સારા સંસ્કારો, હીન આજ્ઞા પ્રમાણેના, જ્ઞાનીના વચન પ્રમાણેના સંસ્કારો આપણે એસ્ટાબ્લિશ કરવા છે. તો આવો પ્રોગ્રામ કરવા માટે આપણા માટે આ પર્વાધિરાજ પર્વ આવ્યા છે. અને આ પર્વોમાં એક એક વિષય, એક એક જ્ઞાનનો સત્ર આપણે જે આજે સાંભળ્યું હોય ને એને ઘૂંટવાનું છે. સંસ્કાર બનાવવા માટે બહુ ઊંડે લઈ જવું પડે, નહીં તો હમણાં કહી અને દરવાજાની બહાર નીકળ્યા ત્યાં સુખી જવાનું. હવે જે ભાવ ઘર સુધી ભેગો ના આવે એ ભગવાન કરવા ભેગો આવે, તમે વિચાર ને તમે આટલું સાંભળ્યું તો હમણાં સાંભળ્યું છે, હમણાં બહાર નીકળીને આપણને કોઈ અપશબ્દ બોલે, આપણા વિશે ઘસાતું બોલે, આપણા માટે કોઈ ખોટી વાત કરે, ભૂલી વાત કરે, એ વખતે આ બધું સાંભળ્યું હોય ને તો ઓસાવતું. તો જ્ઞાની કહે છે ઓસાવત કેમ થાય છે, કારણ કે ઉપરની સપાટી રાખી. હવે તો કિલ્લામાં કોતરી નાખો, આત્માની કિલ્લા ઉપર કોતરી નાખો, કે આ સંસારમાં હું કશું કરી શકનાર નથી, કોઈના માટે હું કોઈનું ભૂલું કરી શકું નહીં, હું બુરું કરી શકું એ પણ વ્યવહાર રાખે છે, હકીકતમાં હું મારા આત્માનું બુરું કરું છું. કોનું કરીએ છીએ, સામી વ્યક્તિ કે સામી વસ્તુ એ તો ઓબ્જેક્ટ છે, પણ એનું નુકસાન એને તો ઘણી પણ થશે, પણ આત્માને કેટલું થશે, અનંત કાળ સુધી થશે. એટલે આપણો આજ સુધી મોક્ષ નથી થયો એનું કારણ શું છે, કે આપણે કોઈ પણ જ્ઞાનીનું વચન ક્યારેય પણ આત્મામાં કોતર્યું નથી. સાંભળ્યું જરૂર છે પણ આત્મસાત નથી કરી, એટલે જૂના સંસ્કારો ભૂસાતા નથી અને સારા સંસ્કારો પ્રોગ્રામિંગ થતા નથી. તો હવે આપણે ગઈકાલે વાત કરી અમારી પરણનું, એ કલ્પ સૂત્રના આધારે શ્રાવકોના પાંચ કર્તવ્યમાં પહેલા કર્તવ્ય તરીકે આપણને કહેવામાં આવ્યું કે ભીન શાસનનું કેન્દ્ર કહો, ભીન શાસનનો પાયો કહો, કે આત્માના કલ્યાણનું પહેલું પગથિયું એ અહિંસા છે, કરુણા છે, અનુકંપા છે. તો આત્મામાં અનુકંપાનો ગુણ એસ્ટાબ્લિશ કરવા માટે આપણે હૃદયની અંદર ઓછામાં ઓછું પાપથી બચી ન શક્યા, પાપથી અટકી ન ગયા તો પાપને છોડવા યોગ્ય માનવું તો જોઈએ જોઈએ જોઈએ. આપણા હૃદયમાં કરુણા છે એનું પ્રતિક, તમને દયા છે એનું, હૃદયમાં કોઈ પણ પ્રકારનું અનુભૂતિ થાય છે તેનું પ્રતિક છે, એનું પ્રતિક છે કે આપણું કાળથી કંપવું છે. આજે તમારાથી ભૂલભૂલમાં પણ જીવ પ્રત્યે કરુણાનો ભાવ જાગ્યો છે અને હવે એ કરુણાની અભિવ્યક્તિ તમારી કેવી રીતે થાય છે, તો કે જ્યારે જીવ ઉપર પગ આવે, જીવ કચરાય છે, આપણાથી જીવ મરી જાય, તો આપણે જીવ મરી ગયો અને જીવ તો નહીં કરી શકીએ, એને જીવતદાન નહીં આપી શકીએ, પણ આપણો આત્મા સુખાવવા માટે બેન કકડવા માટે શું આવો કકડાય, આવો અંદરની વ્યથા જયારે આપણે ખોટું બોલી ગયા હોય પછી થાય છે. તો પરમાત્માની આજ્ઞામાં તો પાંચે પાંચ વસ્તુ, અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ, આ પાંચે પાંચ ભાવ એક નાની કે તારા આત્મામાં એવા ઘૂંટી લે કે આ પાંચ માંથી કોઈનું પણ જયારે તું ખંડન કરતો હો, જયારે તું સેવન કરતો હો, જયારે તું ભગવાનની આજ્ઞાથી વિરુદ્ધ કોઈ પણ પગલું ભરતો હો, ત્યારે તારું કાળજું કંપવું જોઈએ. એક છુટકાનું એક અસત્ય આપણે બોલી નાખ્યું અને એને કાળજું તો ન કંપ્યું પણ ઉપરથી જસ્ટિફાય કર્યું. શું કર્યું બેન આપણે કહીએ ને, એને એટલું બધું મારા માટે કીધું તો પછી મારે એક વાક્ય તો કેવું જ પડ્યું. એને કીધું તું એ ખોટું, એને કીધું તું ખોટું, જો ખોટું હોય તો તે કીધું એ ખોટું સાચું કેવી રીતે બને, ત્યારે આપણે તો એને જસ્ટિફાય કરીએ છીએ. તો જ્ઞાની કે છે જ્યાં સુધી આપણે એક નિતાંત એકાંતપણે સાર્વત્રિક રીતે સંપૂર્ણ રીતે જૂઠાને જૂઠું છોડતું નહીં માનીને, પણ એટલું માનતા તો થાય જ ખોટું છે. ભગવાન કહે છે એકવાર માનવાનું શરૂ કર, એકવાર ખાલી માનવાનું છૂટી જાય. આ પરમાત્માનો બોલ છે. બધા ચિંતા કરે છે ને આચરણમાં નથી આવતું, આચરણમાં નથી આવતું. જ્ઞાની કે આચરણમાં જ લાવવાની ચિંતા કરવા, અમારું પણ એ બોલ છે. તું માનતો થઈ જા, તું માનતો થઈ જાય તો તારે પુરુષાર્થ કરવો જ નહીં પડે. જે આપણે માનતા હોય ને કે લેવા યોગ્ય છે, લેવા યોગ્ય છે, તમારી આગળ આજે એટલી મૂડી ન હોય, જે વસ્તુ લેવા જેવી છે, લેવાની ભાવના છે અને લેવી છે, પણ આપણી આગળ એ મૂડી નથી એટલે કે એટલા પૈસા નથી, તો આપણે લેવા જેવી છે માની લેવી છે એવો ભાવ કરીએ અને ધારો કે એ મૂડી આપણી આગળ આવી ગઈ તો આપણે લઈ લઈએ કે આવી લઈએ, લઈએ જ લઈએ. અને જયારે આપણે છોડવા જેવું છે માનીએ તો આજે આપણાથી છૂટતું નથી, પણ નાની કે છે સમય આવશે ત્યારે તારાથી છોડી જ દેવાશે, પણ આજ સુધીમાં આપણે છોડ્યું નથી. એનું કારણ એટલું જ છે કે છોડવા જેવું માન્યું નથી, લીધું નથી એનું એક જ કારણ છે કે લેવા જેવું જ છે એવું સંસ્કાર માં માન્ય નથી. હવે આ બહુ માં આપણે પુરસ્કાર કેનો કરવો છે? છોડવાનો નહીં, માનવાનો કરો. છોડવાથી છૂટી જશે પણ અંદર નો તંતુ તૂટી નહીં જાય. છોડવાથી છૂટી જતું દેખાશે પણ અંદર થી છૂટ્યું નહીં હોય. જયારે અંદર થી છૂટ્યું તો સમય એવો આવશે એ છૂટી જશે. તો આપણે આત્માઓ એસ્ટાબ્લિશ કરવો છે એટલે આત્મામાં કરુણાનો દીવડો જગાડ્યો એવી રીતે જ્ઞાનીએ કીધું છે. એક બીજો દિવસ એવો પણ બીજા કર્તવ્ય માં બતાવ્યું છે કે તું સાગર ની ભક્તિ કરશે. શું બતાવ્યું બેન? સાગર ની કોને કહેવાય? વાણિયા ને. તો આપડે જાણે તો કેવાય સમાન છે વ્યવહાર જેનો, રિચ્યુઅલ જેના સમાન છે. એટલે પાછા એમાં આપડે તો દિગંબર ને જ સાધન ની માને, શ્વેતાંબર ને જ સાધન ની માને, રાજપરિવાર ને જ સાધન ની માને, દાદા ભગવાન નો પરિવાર દાદા ભગવાન ને જ સાધન ની માને. બરાબર? તો ભગવાન આવી વાત કરે? ભગવાન ન કરે. તો આપણે તો આપણું કુંડાળું નાનું 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 કરતા આ મારું ગુ આ તારું ગુ ત્યાં સુધી જ આપણી ભક્તિ રાખી. પણ નાની ના જ્ઞાન માં વિશાળ અર્થમાં કહે છે કે સમાન છે ધર્મો જેના, એટલે એક એક આત્મા નો ગુણધર્મ સમાન છે. ખરેખર શું છે? દરેક જીવ સૌ જીવા ઈચ્છંતી જીવ્યો ન મરી જીવો, પ્રત્યેક જીવ જીવવાની છે. આજે કાગડો કૂતરો બિલાડી ઉંદર દિયર હરણ એટલે તમે હું બધા જીવવાની છે કરી. તો આ સમાન ધર્મ થયો કે નહીં? તો વ્યવહારમાં આપણે જેને સાધન કહીએ છીએ એ વ્યવહાર લક્ષણ છે. પણ નિશ્ચયમાં જેટલા આત્માના ધર્મો છે એ બધા જીવોમાં સમાન હોવાથી જગત ના તમામ જીવો એના પ્રત્યે આપણો ધર્મ છે, એના તરફ આપણી ભક્તિ હોવી જોઈએ. પણ આ એક ભાવ ની અંદર વર્તમાન પરિસ્થિતિમાં પ્રેઝન્ટ સિચ્યુએશન માં આપણે બધાને પહોંચી નથી વળતા. શું કરતા? એકી સાથે તમારે કોઈને પણ મદદરૂપ થવું હોય, કોઈને સહાયક થવું હોય તો આપણે કેટલા અંશે ને કઈ રીતે થઈ શકીએ એના માટે એની રેન્જ બતાવી છે. એની રેન્જ એટલી છે કે સૌથી નજીકમાં સૌથી પહેલા તારો પરિવાર, તેને સ્વાર્થી નહીં ગણતા હો. તમારા હાથ જેટલા તમારી આગળ 5 જ રૂપિયા છે, તમારે 5 વ્યક્તિને આપવા છે. તો શરૂઆત ક્યાં? તો જ્ઞાની એમ કીધું છે કે તું જેના સુખ દુઃખ જાણે છે, તારો જેના ઉપર જવાબદારી ભર્યો એક વ્યવહાર છે. આજે પેલા કહેતા ને કે ઘરના છોકરા ઘંટી ચાટે અને ઉપાધ્યાય ને આંચો. બરાબર ને? આપણા ઘરમાં આપણું છોકરું ઘંટી ચાટે એટલે લોટ એટલો જોઈ કે ઘંટી માં ચોક્યો હોય ને એટલો માન મળે, અને ઉપાધ્યાય ને એટલે કોઈ બ્રાહ્મણ લેવા આવ્યા તો એના કારણે જગત આખા ને ખબર પડે કે આને ઘરે ટીકા અને દાન મળ્યું એટલે એને બધો લોટ આપી દીધું ને ઘરના છોકરાને ભૂખ્યા રાખે. તો એ વ્યવહાર અશુદ્ધિ કહેવાય. શું કહેવાય? એમાં નિશ્ચયમાં જવાનું છે. એમાં એમ નથી જોવાનું કે પોતાના છોકરાને ખવડાવી દીધું પેલા ને ભૂખ્યો રાખે. પેલા ને દેવા વાળા કદાચ ગામમાં 50 જણા છે, તારા છોકરાને દેવા વાળું બીજું કોઈ નથી. એટલે વ્યવહાર ની વાત છે. પણ જ્ઞાની નું કહેવાનું એટલું છે કે તારે તારા જીવનમાં સૌથી પહેલું તારો પરિવાર છે, પછી તારી સામાજિક સિચ્યુએશનમાં જેની તું સૌથી નજીક છે ત્યાં સુધીમાં તું નજર પહોંચાડી શકે છે, અને ત્યાર પછી તારા જેટલા પણ સાધનની છે એટલે કે જે આખો સમાજ, એ સમાજમાંથી આખો વિસ્તાર થતા થતા આપણે આખા વિશ્વ સુધી પહોંચવાનું છે. પણ આજે જુઓ બે, અહીંયા કેટલા બધા હોમલેસ ને ખવડાવવા જાય છે. બરાબર છે? સારી વાત છે. પણ હોમલેસ ને ખવડાવવામાં માત્ર વાણિયા જૈન અને આપણે જ જાય એવું નથી. અહીંયાના લોકો અમેરિકન પીપલ બધી કોમના બધી દેશના બધા લોકો જાય કે ના જાય? તેની પાસે અવેલેબિલિટી કેટલી બધી વધારે છે. હવે આપણે ત્યાં આવેલો એક સાધન આ દેશમાં તદ્દન નવો છે, જેનું અહીંયા કોઈ સ્વજન નથી, કોઈ મિત્ર નથી. આવ્યો છે એને કંઈક આફત આવી દીધી, એને કંઈ મુશ્કેલી આવી દીધી, તેને આપવા કોણ આવશે? કારણ કે એની સામે અવેલેબિલિટી બહુ ઓછી છે. તો આપણું કર્તવ્ય બને છે કે આપણે બીજું બીજી અપેક્ષા એ હતી કે પરમાત્માએ જે દાનના પ્રકાર બતાવ્યા ને એમાં એક અનુકંપા દાન છે અને બીજું ઉત્કૃષ્ટ દાન છે, એટલે સાધારણ દાન અને અનુકંપા દાન. અનુકંપા દાનમાં નાતી ના જોવાય, જાતિ ના જોવાય, વેશ ના જોવાય, દેશ ના જોવાય, માત્ર એક બીમાર માણસ છે હોસ્પિટલમાં જાવી મૂક્યો અને એને હાથે ટેકાવ્યો છે તો એ વખતે ડોક્ટર એમ જુએ કે તું કઈ જાતનો છો, કોઈ નાતનો છો, તારે શું હતું, પછી એ કેવો ગુનો કર્યો, તે કેવી ભૂલો કરી કે તને આવો હાર્ટ એટેક આવી ગયો, આવું કશું જુએ. એ ચાહે ગુનેગાર હોય, ચાહે ભૂલ કરીને જાતે કરીને હાર્ટ એટેક આવ્યો એવી સિચ્યુએશનમાંથી આવ્યો હોય કે એને આ રીતે કોઈ પણ બીજા સંજોગોમાં આવ્યું, માત્ર એની કર્તવ્યમાં શું આવે કે એનું દર્દ દૂર કરવું. એમ તમારી પાસે કોઈ માણસ ભૂખ્યો છે, કોઈ દુખ્યો છે, એ આવીને ઉભો રહ્યો તે વખતે એના જોવાય કે આ જૈન છે કે નથી, આ વાણિયા છે કે નથી, એ કશું નથી જોવાનું. એક ભૂખ્યાનું દુઃખ દૂર કરવા માટે ભોજન ખવડાવ્યું, એમાંથી આપણે એટલા સંકુચિત બની ગયા કે આપણે એને ખવડાવીએ અને પછી એવું આગળ જઈને પાપ કરે તો ઘણા છીએ કે આપણે બીજાને આપીએ અને પછી પાપ કરે તો. પણ નાની કહે છે કે આપ્યું ત્યારે તારો ઇન્ટેન્શન એને આ આપીને પાપ એન્કરેજ કરવાનો નહોતો, શું હતો તારો ઇન્ટેન્શન, એનું જીવન બચાવવાનો. એની વર્તમાન પર તકલીફમાં છે, એ તકલીફમાં પછી તે દાન કરીને જો અધિકાર રાખ્યો હોય ને તો તને અનુમોદ ના લાગે, પણ જયારે તે દાન કરીને વસરાવી દીધું હોય તો આપણે દાન નથી કરતા, આપણે ટ્રાન્સફર કરીએ, આપણે ઇન્વેસ્ટમેન્ટ કરીએ. શું કરીએ છીએ, તિજોરીમાંથી લઈને શક્તિમાં મૂક્યું, ટ્રાન્સફોર્મેશન ઓફ મની તિજોરીમાં રૂપિયા બનીને પડી જતું કે અહીંયા શક્તિ બની પડી જશે. આપણી મમતા પ્રેમને લઈને પેલા આપણે પૈસા કાઉન્ટ કરતા હતા, હવે આપણે શક્તિઓ કાઉન્ટ કરીએ કે મારી આખી દુનિયાની કેટલી શક્તિ છે. અંદરમાં ત્યાગ વૃત્તિનું પોષણ નથી, તો હવે આ ભોગની અંદર આપણે શું કરવું છે બેન, જૈન શાસનમાં દાનનો મીનિંગ આપી દેવું, છોડી દેવું નથી, પણ વોસરાવી દેવું એવો છે. શું છે, વોસરાવી દેવું. તો જૈન શાસનમાં પાયાના ગુણ તરીકે આ સાધનની ભક્તિ શબ્દ મુખ્ય છે. તો સાધનની ભક્તિમાં આપણે નિશ્ચયથી પ્રત્યેક આત્મા અને વ્યવહારથી આપણા હાથ પહોંચે આપણી જવાબદારીમાં આવે અને આપણા ફિલ્ડમાં જેટલા આપણા ફિલ્ડ લાંબી રેન્જ સુધી જઈ શકાય ત્યાં સુધી આપણે દાન કરવું છે. તો આવા દાતાઓનું જૈન શાસનમાં ગૌરવ કરવામાં આવે છે, જગતનું બહુમાન કરે, જગતનો નિમિત્ત આપે, જગતને પ્રતીક તરીકે આઈડલ બનાવીને, આદર્શ બનાવીને, સિમ્બોલ બનાવીને દુનિયાને એક્ઝામ્પલ આપે, એ યોગ્ય છે, એ કરવું જોઈએ. પણ દાતાએ પોતે એવી અપેક્ષા રાખીને પોતાની કીર્તિ થાય, પોતાની પ્રશંસા થાય એવા ભાવે કશું પણ કરે તેનું પુણ્ય એ કીર્તિમાં વપરાય ગયું. તેમાં વપરાય ગયું દાન વડે જે પુણ્ય આવ્યું એ પુણ્ય તેમાં વપરાય ગયું બેન, એ કીર્તિમાં વપરાય ગયું. તો આપણા જીવનની અંદર હવે આપણું દાન પુણ્યનું નિમિત્ત નહીં, યતો નામ કીર્તિ, એટલે કે આપણા આ ભાવમાં સુખ ઓછા છે તો આવતા ભાવમાં સુખ વધારે મળે, આ ભાવમાં યશ ઓછો છે આવતા ભાવમાં મને યશ કીર્તિ વધારે મળે, આ ભાવમાં હું સુંદર નથી તો આવતા ભાવમાં હું અતિ સુંદર બનું, આ ભાવમાં મારી પાસે વૈભવ ઓછો છે તો આવતા ભાવમાં મારો વૈભવ ખૂબ વૃદ્ધિ પામે એવા ભાવથી ને. પણ મારો પરિગ્રહ, મારો પરિગ્રહ મારે ઘટાડવો છે, બાય પ્રોડક્ટમાં હું બીજાને કામ લાગુ છું. શું છે બેન, જો એક વસ્તુ ચોક્કસ માનજો કે જે માણસ સાધારણની ભક્તિ કરીને ભૂલી નથી જતી એ સતત ને સતત એના ઉપર અહેસાન જતાવ્યા કરે છે. આજે આપણા જૈન સમાજમાં એક મુખ્યમાં મુખ્ય બેન કમી કહું છું, આપણને ખેદ સાથે કહેવું પડે, વેદના સાથે કહેવું પડે, દુઃખ સાથે કહેવું પડે કે જૈનોને પ્રસિદ્ધિ આપ્યા વિના એના પોકેટમાંથી પૈસા કઢાવવા એ ગુરુ ભગવંતોને પણ ફાવ્યું નહીં, એટલા જૈનો કીર્તિ માટે ભૂખ્યા છે. આખા વિશ્વમાં આટલા મંદિરો બને છે, સ્વામિનારાયણના મંદિરો કેટલા મોટા બન્યા, કેટલા કલાત્મક બન્યા, એ કઈ શક્તિ છે એ માટે કેમ નથી, કેમ નથી વિચારો. ગુરુ ભગવાન તો એક વાર કહેતા હતા કે વાણિયાને લૂંટવું હોય ને તો એ જાજમ ઉપર જ લૂંટાય, એને ધંધામ કોઈ લૂટી ના શકે. એના પોકેટ માંથી કઈ કઢાવવું હોય ને, એના નામના ડંકા વગાડે એ કાઢી કાઢી મૂકવા મને. વાણિયાને લૂંટવાની કળા ગુરુ ભગવાન તો એ જાણી દીધી, અને એના કારણે આપણે ત્યાં ગયા ડંકા વગાડવાનો વખત આવી ગયો. પણ ડંકા વગાડીને આપતા હોય ભલે આપે, તો નાની કે ડંકા વગાડ્યા જે આપી ગયા ને એના હિસ્ટ્રીમાં નામ આવી ગયા. છગડુસા માટે ફેરાઈ શકાય એ સવારે રોજ દાન આપતા જાય, અને દાન આપતા ને ત્યારે આગળ કરતો રાખતા કરતન રાખતા, એ દાતાનું મુખ કદી ન જોતા. જેવો લેવા વાળો હોય ને એ પ્રધાની જે ચાસ નાખે અને જબરુસા એમાં દાન નથી. એમાં જયારે એક વખત એવો આવ્યો કે નગરમાં દુષ્કાળ પડ્યો, રાજાને પ્રજાનું પેટ ભરવું, પ્રજાને મદદ કરવી, એમાં રાજભંડાર છૂટવા માંડ્યો. રાજા મૂંઝાયા, અને એક દિવસ એવો આવ્યો કે ખરેખર રાજાની પાસે એટલા પૈસા નહોતા કે ખાલી દાનમાં આપીને અનાજ ખરીદી લઈએ, તો લશ્કરના કામ બીજા બધા કામ બધા અટકી પડે. એટલે રાજાએ સાંભળ્યું કે આ નગરનો એક નગર શ્રેષ્ઠ જેવો શ્રેષ્ઠ સમાજનો એક અગ્રણી રોજ દાન આપે, અને પાછળ કોઈનું મોઢું નથી જોતો, એટલે હું રાજા છું એની જગતને કોઈને ખબર નહીં પડે. રાજા પોતે ગયા પરદાને પછી હાથ નાખ્યો અને જબરુસાએ હાથ છોડ્યો. તે જ પણ એને પોતાના હાથમાં પહેરેલી રત્નોની સૌથી મૂલ્યવાન જે અંગૂઠીઓ હતી એ એના હાથમાં ઉઠી. એના પહેલા જે દાતા દાન લેવા આવ્યો હતો ને એના હાથમાં એને શું મૂક્યું હતું, બેન મૂઠી ભરીને સોનામાં મૂકી ખાલી, એટલે કે સિક્કા સિક્કા મૂક્યા હતા. ત્યારે આના હાથમાં આખી રત્ન જેવી અંગૂઠી આવી, આ ને તરત જ એને અંગૂઠી મૂકીને એટલે રાજાએ બીજો હાથ નાખ્યો. શું કહ્યું? રાજાએ બીજો હાથ મૂક્યો તો એને એનાથી પણ વધુ મૂલ્યવાન એવી અંગૂઠી બીજા હાથમાં ચૂકાવી નાખી. અને રાજા તો બંને હાથમાં દાંડી જતા રહ્યા. પછી રાજા વિચારે કે મેં સાંભળ્યું છે કે વિમલતા રોજ મુઠ્ઠીઓ ભરીને સોનામોર આપે છે, પણ એને મારા હાથમાં જેમાં સેંકડો સોનામોર આવી જાય એવી કરોડોના મૂલ્યવાળી આ અંગૂઠી કેમ નહીં? એટલે રાત્રે એને એ સૈનિકને મોકલે છે અને કહે છે કે આ જગડુસાને મને મળવા માટે બોલાવી આવો. રાજા પાસે આવવાનું સન્માન લઈને સૈનિકની પાસે જાય છે અને જગડુસાને નમ્ર ભાવે વિનંતી કરે છે કે મારા મહારાજા આપને મળવા માંગે છે અને રાજમહેલે આપને આમંત્રણ આપ્યું છે. આપણને રાજમહેલમાંથી આમંત્રણ આવે છે વ્હાઇટ હાઉસમાંથી, તો આપણે કેટલા કૂદકા ભાગીએ. ક્યાંક તો મને વ્હાઇટ હાઉસમાં બોલાવ્યું છે, વ્હાઇટ હાઉસમાં બોલાવ્યું છે. જગડુસા વિચારે છે એ રાજા છે, હું પ્રજા છું, મારું ફરજમાં આવે છે કે રાજા બોલાવે તો જવું પડે. નથી એને ભય લાગતો કે મારો શું ગુનો હશે, નથી એને કોઈ વિશેષ આનંદ થતો કે મને રાજા બોલાવે છે, કે નથી એના મનમાં કોઈ વિકલ્પો આવતા કે રાજાને વળી શું કામ હતું. શું આનું નામ શું કહેવાય બેન? તટસ્થતા, માધ્યસ્થતા. સંજોગ છે રાજાએ બોલાવ્યું હશે, જે પણ કારણે બોલાવ્યું હશે ત્યાં જઈ ત્યારે ખબર પડવાની છે. તો અત્યારે મારે સંકલ્પ વિકલ્પો શું કામ કરવા? એમ છે કે આપણે હોય તો બેન કાં ઉછળી આવું, કાં ડર્યા હોય, કાં ગભરાઈ જાય, કાં વિકલ્પોમાં પડી ગયા હોય. તો આ જગડુસા એ શ્રાવકનો ગુણ, અને જગડુસા ત્યાં જાય છે અને કહે છે કે મારે આપની પાસેથી એ જાણવું છે કે આપ દાન દેતા પડદો શું કામ રાખો છો. એક બીજું પડદો રાખ્યા પછી તમે આજે જે દાન કર્યું એમાં એક હાથમાં તમે લાખોની કરોડોની અંગૂઠી મૂકી અને બીજા હાથમાં પણ પાછી બીજી અંગૂઠી મૂકી, આનું કારણ છે. ત્યારે રાજા કહે છે, અરે જગડુસા કહે છે કે મહારાજા ક્ષમા કરજો, આ તો મારું રોજનું કર્તવ્ય છે કે દાન દેનારો એ હંમેશા દાન દેનારા કરતા નીચો છે. શું છે? આજે મારું કલ્યાણ કરવા માટે મારા આત્મા ઉપર મારા જીવન ઉપર જે પરિગ્રહનો બહુ મોટો બોજો છે એ બોજો ઉતારવા માટે કોઈ મારું દાન લે છે તો એ દાતા મારો ઉપકારી છે, અને વૈવાહિક રીતે દાન લેનારને હંમેશા નીચો ગણવામાં આવે છે. એટલે દાન લેનારાનો હાથ હંમેશા શું હોય છે? નીચો હોય છે. તો આ હાથ નીચો કરવો કોઈને ગમતો નથી, ખરેખર તો એનો હાથ ઉપર હોવો જોઈએ, પણ વ્યવહારમાં દાન એમાં ટકે નહીં. એટલે મેં નક્કી કર્યું કે દાતા અને દાન લેનારા સામે કદી પણ નજર ના મળવી જોઈએ, નહીં તો પેલા ને શું થાય, ઇન્સિડન્ટ આવે કે ના આવે, સંકોચ આવે કે ના આવે. એટલે હું એને સંકોચ માં મૂકવા માંગતો નથી. રહીમન વો નર મર ચુકા જો કહી માંગ ન જાય, પર ઉસસે પહેલે વો મરા જિસસે મુખ સે નિકલત નાહી. કે રહીમ કે છે વો નર મર ચુકા જો કહી માંગ ન જાય, ક્યાં ક્યાંક માંગવા જવું પડે ને, એ મરવા જેવું લાગે. કેવું લાગે? મરવા જેવું લાગે. પણ એટલે શું છે, ઓનર તો મર ચુકા જો કઈ માંગે છે, એને તો મરવા જેવું લાગે છે. પણ ઉસસે પહેલે વો મરા, એની પેલા એ મરી ગયો કે જેના મોઢામાંથી ના નીકળે. આપણે કોઈને ના કહીએ ને તો આપણને ખેદ થવો જોઈએ. ત્યારે પરમાત્મા મારે આમને તો કલ્પવૃક્ષ આવ્યું છે, અને મારે મારી ના મુશ્કેલી, મારી મજબૂરી અથવા તો મારો સ્વભાવ લોભી, એના કારણે હું ના કહું છું. આવું ખેદ આપણને થાય છે એમ કે આફતકારી શું કે આ તો માનમાં ધ્યાન છોડાવી, નહીં તો લઈને જ ચાલ. બરાબર છે, ક્યારેક આપણે થોડું ઘણું દઈએ છીએ, પણ જેતી વખતે આપણા જીવનની અંદર આપણે કશું કર્યું એનો એક ગુમાન દેખાય છે. તમે જોજો, આપણને બોલી આવી હોય ધારો કે આપણું નામ બોલાવું, પછી આપણે જે ચાલીએ એ ચાલવામાં થોડોક આપણને પગલા દબાતા આવશે, છોડતી પડશે. અને જેને નહીં મળ્યું હોય બોલી, એને દિલમાં એ વિચારનો શું રહેશે? નાનક લાગે જ ના લાગે ભાઈ કે મારે બહુ છોડી દેવી પડી. અને એની જગ્યાએ આપણે એટલું કરી શકીએ તો કે આપણને બોલીનો લાભ મળ્યો, પણ જેના હાથમાં આજે 25,000 અટક્યા કે 2,500 અટક્યા, ને બીજાને 3,000માં કે 30,000માં મળ્યા, તો આપણે એને સાથે જોડી ના શકીએ કે ભાઈ તમારો પણ ભાવ હતો, પણ તમારી લિમિટ 25,000 હતી, મારી લિમિટ 30,000 હતી. મારી સાથે આવો, તમે પણ લાગ્યો. આપણે આરતી કરીએ છીએ કે આપણી સામે બોલતું છે, એને આપણે જોડી શકીએ કે ના જોડી શકીએ, તેમ આપણા માટે ઉદારતા નથી આવતી. આજે એનો પણ ભાવ હતો કે નહીં, આટલું આપણે ના કરી શકીએ ભાઈ, કરવા જેવું ખરું છે. આ કોમ્પિટિશન નથી, આ તો દરેકના ભાવને બહાર લાવવાનો એક પ્રયત્ન માત્ર છે. કે જેના હૃદય પર નક્કી કરી લીધા છે, પર્યુષણમાં દાન કર્યું છે, મનમાં નક્કી કર્યું છે ને કે મારી કેપેસિટી 1,000ની છે, 1,000 મૂકીને આવું છું, બોલી ના મળી તો ખિસ્સામાં પાછા લઈને જવાય નહીં. એક વાર જે કાઢવાનો ભાવ આવ્યો ને એ ચૂકેલું ગણાય પાછું, વમન કરેલું લેવાય પાછું. આપણે બોલ્યા એટલે આપણી જવાબદારી થઈ ગઈ કે મારે પરમાત્માને આપશે. બોલ્યા એટલે આપણું ભાવ હતો નહીં, ખિસ્સામાં કેમ પાછું મુકાય આપણાથી. અને બોલી લેનારને પણ ચોક્કસપણે એટલી વિનંતી કરું છું કે કદાચ એક જણાને કે બે જણાને સાથે જોડ્યાને હાથ અડાડવા દીધો, તેનું ગૌરવ પણ સચવાઈ જશે, એનું માન પણ સચવાઈ જશે, ને તમારા પ્રત્યે એને કેટલો અહંભાવ જાગશે. આપણા સમાજમાં થોડોક સુધારો અવશ્ય કરવા જેવો છે, પણ એ જગૃતતા કે છે કે આવા કારણે મારે દાતા એ થઈને દાન લેનાર સામે નજર નથી માંડવી. એક તો કે પણ તો પછી આજે એવું બન્યું કે તમારી સામે એક હાથ આવ્યો, એમાં તમે રત્ન જેવી અંગૂઠી મૂકી, એ તમે કેમ મૂકી? બીજા બધાને તો માત્ર થોડા સિક્કા આપો છો. તો કે મહારાજા થરથર કાંપતો હાથ મેં જોયો. રાજા ભીખ માગે કહ્યું, તો જ્યારે રાજાએ હાથ મૂક્યો હતો ત્યારે રાજાના હાથમાં શું હતું હશે, શું થયું હશે, પ્રસંગ થયો છે? અને એના હસ્તની રેખા મને બતાવતી હતી કે આ તો કોઈ ઉચ્ચ કુળનો પુરુષ છે, આ તો કોઈ પ્રબળ પુણ્યવાન પુરુષ છે, પણ આજે સંજોગો હતા એને હાથ લાંબો કર્યો છે. તેની જરૂરિયાત પણ એટલી મોટી હશે. આવો પુરુષ જયારે માંગવા આવે ત્યારે એની જરૂરિયાત કેવડી હશે, એ જોઈને એને રત્નની અંગૂઠી મૂકી અને તરત બીજો હાથ આવ્યો. આપણે શું કહીએ, હારાને ખબર પડી ગઈ કે રાજા મૂર્ખો છે. આપણા મનમાં શું આવે છે, એટલે આપણે જો લીધો હતા ને તો આપણે કહીએ કે પેલો કેટલો લાલચી છે, એ અંગૂઠી મૂકી દીધી તો પણ બીજો આપનાર છે. એકમાં એક માણસ બહાર નીકળીને પાછો લેવા આવે ને તો આપણે તરત જ હે તું તો આવી જશે, કેમ પાછો આવ્યો, આ તો ચોરી કહેવાય. અને પછી વિચાર તો પણ એક લાડુ માટે કે પેંડા માટે પાછો આવ્યો છે, આપી જઈએ એની કેટલી ગ્રીડ હશે, કદાચ કેટલી ભૂખ હશે, કદાચ કેટલી જરૂરિયાત હશે. તું દાતા બની બેઠો છો, તું દેનારો બન્યો છો, તારા ત્રાજવા લઈને બેઠો છો, કોણે કેટલું માંગવું કેટલું આપવું. અને સૌથી વધુ તો જૈન સમાજની કમનસીબી છે કે આપણે જે ટ્રસ્ટો બનાવ્યા, જેની વ્યવસ્થા મૂકી, એની અંદરના ટ્રસ્ટીઓ એ દાન પોતે પોતાનું તો આપતા નથી, ટ્રસ્ટમાંથી આપે છે, પણ આપતી વખતે એ પોતાની માલિકી હોય એવો વ્યવહાર કરે છે. જે લેવા વાળો હોય ને એને હંમેશા પોતાની અંદરમાં રાખે કે જયારે તારે ફોર્મ પાસ કરાવવું છે ત્યારે તો મારે ઘરે ધક્કા ખાતો હતો, હવે રસ્તામાં સામો માણસ તો સામે જોતો નથી. તે દાન આપી એટલે તેને ખરીદી લીધો, આખી જિંદગી તને સલામ ભરે. વિચાર કરવાની ખૂબ જરૂર છે. લેનારને પણ સમાન હોય છે, લેનારને પણ સમાન હોય કે ન હોય, બેન આપણે કોઈના સમાન ઉપર ઘા કરીને કશું કાપીએ તો આપણું જ્ઞાનીએ કીધું છે કે જે જે કર્મ કરતી વખતે, જે ક્રિયા કરતી વખતે જો આપણે સાથે મધમાં હોઈએ, અભિમાનમાં હોઈએ, તે વખતે આ પ્રકારના મધ સીધા છોકવાની, જ્ઞાનનો મધ, બળનો મધ, રૂપનો મધ, દાનનો પણ મધ હોય. દાનનો મધ છે ને એ કરવા જેવો નથી. એટલે અહીંયા આ જબડુ સાહેબે તરત જ એને કીધું કે મહારાજા જેનો બીજો હાથ આવ્યો ને એ હાથ પેલી વ્યક્તિનો જ હતો, કારણ કે એના રેખાશાસ્ત્રના પણ શ્રાવકો જાણકાર હતા, અને વળી એમની જરૂરિયાત એના કરતા બમણી હશે એટલે એને બીજો હાથ મૂક્યો, એટલે મેં એમાં બીજી અંગૂઠી મૂકી. અને મને એ પણ ખબર છે મહારાજા એ કોણ હતા, એ હાથ કોનો હતો. હવે આપના પગમાં પડીને વિનંતી કરું છું કે મહારાજા આ દેશને, આ નગરને, આ રાજ્યને મારી કસી જરૂર હોય તો આપ હવે મને આજ્ઞા કરો. શું કીધું? આપ મને આજ્ઞા કરો. અને જગડુ સાહેબ એટલું મોટું દાન આપ્યું કે નગરનો દુષ્કાળ રાજાએ ટાળી શકાય. આવા ગુપ્ત દાતા હતા, આવા દાની હતા. હવે આપણને જયારે દાન દેવાનું મન થાય ને ત્યારે આપણે આ એક્સ્ટ્રીમ સુધી ના પહોંચી શકીએ, આપણે આ ક્લાઇમેક્સ સુધી ના પહોંચી શકીએ, પણ એટલું ચોક્કસ યાદ રાખવું છે કે કોઈ પણ ભૂખ્યો દુખ્યો, કોઈ પણ સાધન નહીં, જયારે આપણે આંગણે આવે ત્યારે આપણાથી જે કઈ શક્ય હોય. આજે આપણે જયારે આપીએ ને ત્યારે આપનારને શોભ લેનારને શોભ નાખાવો છે, લેનારને અંદરમાંથી પીડા નાખાવી જોઈએ, એના ગૌરવ સહિત, એના માન સહિત આપણે આપવાનું છે. ને આપણે આગળ એવું બન્યું છે હઠીસિંહજીના ભેડા છે ને, આ હઠીસિંહજી જૈન સમાજના બહુ જાણીતા છે, એની હવેલી છે હઠીસિંહજીની. તો એ હઠીસિંહજીના જીવનમાં એકવાર એવો સમય આવ્યો કે એમને ખુદને આર્થિક રીતે ઘણી જ મુશ્કેલી આવી, બિઝનેસ એકદમ લો થઈ ગયો, અને આટલું મોટું નામ હોય એટલે બધું ખર્ચ સંપેટવું પડે આબરૂ રાખવા માટે. હરકોર શેઠાણી જેમના ધર્મપત્ની, એમના એને તમામે તમામ ઘરે આવો બધું ગીરવે મૂકી દીધું અને માંડ માંડ પોતાનું જીવન ચલાવે છે, પણ બહાર એની આબરૂ એવી રહી છે. હવે એમાં એક સ્ત્રીને, જે ગરીબ સ્ત્રી છે, એને ગામના એ સાંભળ્યું હતું કે હઠીસિંહજી તો પારસમણી છે, વ્યવહારમાં કહે ને કે પારસમણીને તો લોઢ વડાડો તે સોનું કરી આપે, એટલે એમ કે કોઈ હઠીસિંહજી પાસે જાય ને તેનું લોઢું સોનું થઈ જાય, એટલે કેટલા બધા ઉદાર છે. હવે આ સ્ત્રી તો અભણા ને અજ્ઞાન છે, એને ખબર નથી કે કોઈ પુરુષ ક્યારે પારસમણી હોય નહીં. હવે એ ગરીબ સ્ત્રીને પોતાની પુત્રી પણ આપી હતી, એની પાસે 2-4 તોલા સોનું પણ નહોતું, અને વ્યવહારમાં એ પોતાની દીકરીને જ્યાં સુધી વ્યવહાર ન કરે ને ત્યાં સુધી એના સાસરિયા એનો સ્વીકાર ન કરે, એટલે 2 વર્ષ ત્યાં મૂંઝાતી હતી. એમાં એને આ હઠીસિંહજીનું નામ સાંભળ્યું, એટલે પોતાના ઘરમાંથી એક લોખંડનો ટુકડો કાઢ્યો અને લોખંડનો ટુકડો લઈ અને હઠીસિંહજીની હવેલી ગયા. એને ખબર હતી કે હઠીસિંહજી સવારે 9 વાગે કે 10 વાગે એનો જે ટાઈમ હતો એટલા વાગે પોતાની પેઢીએ જેવા નીકળે છે, એટલે ત્યાં ઊભી રહી છે, માથે ઉધી છે, દરિદ્ર છે, છુપાયેલું મુખ છે, આંખમાં આંખ વેદના છે, અને એક ખોળામાં ઉભી છે, દરવાજાની બહાર નીકળે દોડીને હઠીસિંહજીના પગમાં પડે છે. હઠીસિંહજીએ તો પગમાં મોજડી પહેરી છે, હાથ જોડીને વિનંતી કરે છે, હઠીસિંહજી બાપુ તમારી મોજડી ઉતારો ને, તો કે માતા શું કામ છે? તો કે બીજું કઈ કામ નથી, મારા લોઢા ને તમારો સ્પર્શ કરાવું ને તો એ સોનું થઈ જાય, અને સોનું થઈ જાય તો મારી દીકરીને હું સાત્રે વડાવી શકું. અભિસિંહજી વિચારમાં પડ્યા કે જગત માં મારી આવી સૃષ્ટિ કરી, મને નથી ખબર કે લોકો મને બાર મળી મળે છે. હે પરમાત્મા, આજ તો મારી લાભ લીધા છે. એ માના હાથમાંથી લોઢાનો ટુકડો લઈ માં લાવ, તારું લોઢું સોનું કરી આપું, પણ તને સોનું કરી આપું ને તારે પાછું ભણાવવા જવું પડશે, મને આપ, હું તને ઘરે ના કરી આપું. એમ કરીને અભિસિંહજી એ લોઢાનો ટુકડો લઈ લીધો. અંદર જઈને હરકો શેઠાણીને બોલાવ્યા, શેઠાણીને આજ તો તમારી જરૂર પડી છે. અરે શેઠજી શું જરૂર પડી છે? તો કે આજે આપણી આબરૂનો સવાલ છે, સાધનની રક્ષાનો સવાલ છે, અને માનીને તમારી આ સાધનની ભક્તિનો સવાલ છે, તમે મને મદદ કરશો? બોલો શેઠજી શું કામ છે? તો કે તમારી પાસે કઈ ઘરેણા છે? તો કે અંગમાં આવતાથી ખાલી સૌભાગ્યના કંકણ રાખ્યા હતા, મંગળસૂત્ર રાખ્યું હતું અને ચીંદડી રાખી હતી. આ ઘરેણા એની પાસે હતા અને પગમાં સામાન્ય રીતે ત્યારે ઝાંઝર વગેરે જે પહેરાતું હતું એટલું મારી પાસે છે. કે જગતને દેખાઈ ના જાય કે આપણે દરિદ્ર છીએ એટલે મેં એટલું અંગ ઉપર રાખી મૂક્યું હતું, બાકી તો બધું તમને આપ્યું છે, પણ કઈ વાંધો નહીં. આજે તમારી જવાબદારી, તમારી ફરજ અને તમારું કર્તવ્ય નિભાવવા, મને એનો જરા પણ ક્ષોભ નથી. ત્યાં ત્યારે મેં પોતાનું ઘરેણું કાઢીને અભિસિંહજી લઈ દીધું. અને કહેવાય છે કે અભિસિંહજીના હાથમાં જે લોઢાનો ટુકડો હતો ને એ 19.5 તોલાનો હતો, અને બરાબર સરખો શેઠાણીનું સોનું પણ 19.5 તોલા થયું. કપડામાં વીતી અને અભિસિંહજી બહાર આવ્યા અને પેલી માં ને કીધું કે લે માં, તારી દીકરીને વળાવી દેજે, તારું લોઢું સોનું થઈ ગયું છે. અને તેની સ્ત્રી આ સોનું લઈને ગઈ અને એની દીકરીને વળાવી દીધી, પણ એના અંતરની જે આશીષ નીકળી, એના અંતરમાંથી જે દુવા નીકળી, એના કારણે અભિસિંહજીનો વ્યાપાર પાછો ધમધમતો થઈ ગયો. અને અભિસિંહજી આજે કેટલા સખાવતના કામો પાછા ત્યાર પછી પણ કર્યા છે. નાની મને તમને કહે છે કે આપણે કશું કરીને એના બદલામાં કેટલી ક્ષુલ્લક મનોદશા, કેટલી તુચ્છ મનોદશા, કેટલી અપેક્ષાઓ સાથે જીવીએ છીએ. ત્યારે જ્યારે આપણે આપીએ ત્યારે આપણા જીવનની અંદર જો ત્યાગ ભાવ હોય, જો ઓસરાવાનો ભાવ હોય, તો આપણી પાસે કોઈ વસ્તુ છે, હીરો છે, આપણને ખબર નથી કે આનું મૂલ્ય કેટલું છે, ને આપણે એનું મૂલ્ય માની લીધું કે આ હીરો 5 લાખનો હોવો જોઈએ, અને આપણે ઘરેણું લઈને ગયા, હીરો લઈને ગયા, અને ઝવેરીને કીધું કે મને આના 6 લાખ રૂપિયા આપો. આપણે 5 જાણીએ છીએ પણ અપેક્ષા કરી કે થોડું ઓછું કરશે, તો એ આપણને કેટલા આપે? નિગોશિયેટ થાય ને પાછું, આપણે કંઈ 6 આપો, એના 5.5 આપવું, આપણે કંઈ નાના 6 કરી દઈએ, એમ કરતા કરતા 5.5 વાત આવીને અટકે. એટલે આખરે શેઠ તો જાણે આ હીરો કેટલાનો છે, પણ આપણે 5 માંગ્યા, આપણે 6 માંગ્યા, તો શેઠ તો પણ એને જાણે છે તો પણ કશું ત્યાં ખબર નથી, એટલે લાવે ને 5 માં આપી દઉં. 6 માંગે છે પણ એને 5 માં આપી દઉં. અને પેલો ખુશ થઈને કહ્યો કે મારો હીરો હું 5 માં વેચી આવ્યો. એને બદલે એને ઝવેરી પાસે હીરો મૂક્યો અને માત્ર એટલું કીધું હતું કે ઝવેરી આ હીરો મારે વેચ્યો છે, આ કેટલામાં આવશે, મને આનું મૂલ્ય શું મળશે? તો ઝવેરી ઓછું કરી કેટલું કરશે? એ 10 નો હોત તો કદાચ 8 આપત, 9 આપત, પણ 5 તો ન આપત ને. ત્યારે આને માગી લીધું તો શું થયું? છેતરાઈ ગયો. હું ને તમે થનારી ક્રિયા એનું એક્ચ્યુઅલ મૂલ્ય જાણતા નથી. આપણે જાણતા નથી કે મારું આ કર્તવ્ય મને કેટલું રિટર્ન આપી શકે છે. આપણે બાય પ્રોડક્ટમાં ચાલી જઈએ છીએ, મેઇન પ્રોડક્ટમાં જતા નથી. ઓસરાવી દો, છોડી દો, આપી દો, ત્યાગી દો, પછી જુઓ અનંતા અનંતા કર્મ ફરી જશે. અને બાય પ્રોડક્ટમાં એનાથી જે પુણ્ય મળશે, એ પુણ્ય વડે જે સુખ મળશે, એ સુખ પણ છોડી શકાય એવું પડશે. જેને ત્યાગ કરીએ પણ સામે અપેક્ષા સાથે દાન કરીએ, ત્યાંના વડે મને ઇહલોકા સંસ્ભોગે, આ લોકમાં મારી કીર્તિ થાય, પરલોકા સંસ્ભોગે, પરલોકમાં મારું આયુષ્ય, ધનવાનનું કે કોઈ મોટા ચક્રવર્તી નું, કોઈ રાજા નું કે દેવલોક નું મળે, સીરિયા સંસ્કોગે મારા પુણ્ય વડે મારું આરોગ્ય સારું થઈ જાય, આટલું કરું ને તો મારું આરોગ્ય સારું રહે, મરણા સંસ્કોગે છૂટી જાઓ, હવે આ ધ્યાન મારી છૂટી જાય, કામ ભોગ આ સંસ્કોગે મારી તમામ નિષ્ણાઓ વર્તમાનમાં જે અધૂરી છે એ આ શુભ કર્મ વડે પૂરી થઈ જાય. આને સુખીદાસ પરમાત્મા એ દોષ કીધા છે, અતિચાર કીધા છે, એને બદલે આપણે માત્ર મારા પરિગ્રહ નો ભાર ઉતારો. આનંદ સાવક ને એક વાર સમાચાર મળ્યા કે ભગવાન એની ચિંતા કરે છે. શું કીધું? ભગવાન ચિંતા કરે તેમ કોઈ આમ તો ન કરે, પણ પરમાત્મા ને કરુણા થાય એનો કોઈ ભક્ત, એનો કોઈ અનુયાયી, એનો કોઈ શાસન પ્રેમી એવો ભૂલ કરતો હોય તો ભગવાન ને એની શું થાય તેમ કરુણા થાય, એટલે રેવા જગતમાં એને ચિંતા કરે. ત્યારે આનંદ સાવક વિચારે છે કે મારી ચિંતાનું તો કોઈ કારણ નથી, તો ભગવાન મારી શાની ચિંતા કરે છે? એ તો દોડ્યો અને દોડીને ગયા ભગવાનના ચરણે અને ભગવાનને પૂછે છે કે ભગવાન પૂર્વના પુણ્ય વડે મારો વ્યવહાર તો બરાબર ચાલે છે, મારા જીવનમાં કોઈ અત્યારે મુશ્કેલી નથી, મારું શરીર અને આરોગ્ય સારું છે, મારો પરિવાર અનુકૂળ છે, અને પરિગ્રહ માત્ર દિવસે ન વધે એટલું રાત્રે વધે અને રાત્રે ન વધે એટલું દિવસે વધે, આ વ્યવહાર ભાષામાં કહેવાતું નથી. કોઈ મુશ્કેલી નથી કહેવાનું શું હતું કે મને કોઈ મુશ્કેલી નથી, તો પરમાત્મા આપને શાની ચિંતા છે મારા માટે? તો ભગવાન કે મને એની જ ચિંતા છે. શું કીધું? કે મારો પરિગ્રહ બિંદુના રાજ્યો ગુના બધા જાગાય, ત્યારે ભગવાન કે મને તારી એની જ ચિંતા છે, આ પરિગ્રહ વધતો ગયો તો તારું થશે શું? જગતના તમામ ધર્મો કહેશે કે તમારા ભગવાનના આશીર્વાદ લ્યો, તમારા ગુરુના આશીર્વાદ લ્યો એટલે તમને શું મળે? સુખ સંપત્તિ મળી જાય. ત્યારે મારો તમારો ભગવાન કહે છે મારા આશીર્વાદ લો, તમારી સુખ સંપત્તિ ચડી જાય. આજે તમને ખાવાનું મળ્યું કે ખાવાનું ચડી ગયું? પર્યુષણ આવ્યા, આપણું બધું ચડી ગયું, મોજ શો, ખાવું પીવું, નાચવું ગાવું, હરવું ફરવું, આ કેવા ભગવાન? આપણું સુખ તાળી નાખે? એ સુખ તારે છે કે સુખ આપે છે? ભગવાન કહે છે તારા પરિગ્રહના ભારથી તું નર્કમાં ચાલ્યો જાય, તારા પરિગ્રહથી તું નર્કમાં ચાલ્યો જાય. મમન કેટનું શું થયું? નર્કમાં ગયા ને? તો કે તો ભગવાન શું કરું? આ તો વ્યવસાય છે, વેપાર છે, નફો થાય છે તો થાય છે. તો ગૃહસ્થા પ્રતિને ભગવાને નિષ્ક્રિય નથી બનાવ્યા, ગૃહસ્થા પ્રમીને અવ્યવહારો માર્ગ ભગવાને નથી બતાવ્યો, કીધું કે આજ પછી થી તું પૂર્ણ વિરામ મુખ, શું કર? ફૂલ સ્ટોપ મુખ, કે આનાથી વધુ જે કઈ મારા પુણ્યના ઉદય મળે મળે એનું હું શું કર નાખીશ? ત્યાગ કરીશ, દાન કરીશ, મારા ભોગ વિલાસમાં, મારા પજેતરમાં, મારી માલિકીમાં નહીં રાખીશ. આટલું આપણે કરી શકીએ કે ના કરી શકીએ? બાવાથી જવાનું કીધું, ગરબા છોડી દેવાનું કીધું, ભાઈ બધા છોકરા મૂકી દેવાના રસ્તા ઉપર, આવું ભગવાન છીએ? તારી મર્યાદા કર, મારી જરૂરિયાત આટલી છે, ભલે મારા પુણ્યના ઉદય વડે મને કરોડ મળે કે 10 અબજ મળે, પણ મારે એમાંથી કેટલું છે એટલું મારું, બાકીનો હું ગ્રસ્ત છું. ત્યારે આપણે તો મોર એન્ડ મોર એન્ડ મોર ક્યાંય પૂર્ણ વિરામ મૂક્યું છે ભાઈ? તો મહાવીરનો માર્ગ એ પૂર્ણ વિરામ મૂકવાનો માર્ગ છે. સાધારણ ભક્તિનો અર્થ એ નથી કે 2-5-25 જણાને આપણે ઘઉં નખાવી દીધા ને આપણે દુનિયામાં જઈએ ને બેન, તો આપણે કંઈક કરીને આવ્યા હોય ને તો ગાયા વિના રહી શકીએ નહીં. ખાલી દોડીવાળાને કદાચ 500-1000 રૂપિયા આવીને આવ્યા હોય ને તેનો અહીંયા 10 જણા પાસે ઉલ્લેખ કરીએ. આ વખતે તો દોડીવાળો બહુ સારો મળી ગયો, દાદાના દર કૃપાથી મારી તો યાત્રા એવી સરસ થઈ ગઈ, અને પછી છેલ્લે છેલ્લે મેં એને મારા ટીશર્ટ 3 જૂના હતા એ આપી દીધા. તે આપી દીધા ભાઈ, બ્રાન્ડેડ લઈને ગયા હતા સીધા. કેટલા વખત થઈ ગયા હતા? ઉકરડો ઉતારીને આવ્યા અને પાછા થઈએ દાતા બનીને આવ્યા. ઉકરડો છૂટતો નથી, ભંગાર છૂટતો નથી, ચક્રવર્તીના ભંડાર છૂટશે કેવી? ભગવાન કહે છે વર્તમાન કાળના જીવોને ચક્રવર્તીને ભંડાર છોડતા જેટલી તકલીફ નહોતી પડી એટલી તકલીફ આપણને ગંગાર છોડતા પડે છે. આપણે ક્યાં ભક્તિ દેવામાં ક્યાં ભક્તિ દે, આપણે તો ઇન્વેસ્ટમેન્ટ કરીએ, આટલું કરું ને એના બદલામાં આટલી કીર્તિ મળે, આટલું કરું ને એના બદલામાં આટલી પ્રસિદ્ધિ મળે, આટલું કરું ને એના બદલામાં આટલું પુણ્ય મળે. પછી આપણી ભાષા અહો ભાગ્યશાળી હો પુણ્યશાળી હો લાભ લ્યો, ત્યાગ કરો અહો પુણ્યશાળી હો પુણ્યની બહાર ત્યાગ કરો. આપણે શું કહેવાનું કરે, ત્યાગ કરો, બદલામાં કશું જ નથી, તમારું નામ અમર થઈ જશે, તમને આ થશે, તમને આ વર્તમાન કાળના જીવોને આવું ન કહીએ ને તો કોઈને પાણી ચડતું જ નથી. તમે જુઓ આપણે અહીંયા કંઈ કશું કરવું હોય ને હમણાં જો આપણને આવા પ્રકારના શબ્દો વડે નવાજવામાં આવે તો આપણા મનમાં ઉછાળો આવે, બાકી મૂંગા મૂંગા આંખ વીચીને ચેક મૂકી જવાનું કહેવામાં આવે તો કેટલા મૂકી જશે. ક્યાં સુધી આપણે બહાર ચેષ્ટા કરશું, ક્યાં સુધી આપણે બચપના કરશું, ક્યારે મેચ્યોર થશું? ધર્મના ક્ષેત્રમાં મેચ્યોરિટી એટલે સાધનની ભક્તિ. સાધનની ભક્તિ પાશ્ચાત્ય જગત પણ કહે છે કે જમણો હાથ કર્યો એની ખબર, દાદા ન ખબર પડી ગઈ બરાબર ને. આપણને તો જીરવાય નહીં, કર્યું એ કોઈ ન જાણ્યું તો આપણને એનો આનંદ જ નથી મળતો. પાંચ પચીસ જણા જાણે અને જેટલા વધુ લોકો જાણે આપણે બોલી કરીએ ને, શરૂઆતમાં દસ બાર જણા જાણ્યો હોય તો આપણે કઈ ભાઈ બોલી શરૂ કરજો ને, તો કે હમણાં કોઈ નહીં બોલે, બધા આવી ગયા પછી બોલશે. શું કામ ઓછાની ખબર પડે, એક લઈને આવશે, એકસો એક હોય તો ભલે ને ખાલી એક ડોલર નો હોય તો ભલે ભગવાનના ચરણે મૂકીને ચૂપચાપ નીકળી જાય. પછી જોજો કે કેટલું તપ થાય છે, કેટલી પરિગ્રહ સંજ્ઞા છે. પરિગ્રહ સંજ્ઞા તોડવા માટે દાન છે, પરિગ્રહ વૃત્તિ પોષવા માટે દાન નથી. દ્રવ્ય પરિગ્રહ છોડ્યો અને ભાવ પરિગ્રહ પોષ્યો, બને કે ના બને જો પરંપરા છે આ બધું આપણે કરવું પડે છે. મને લાગે છે તમારે ત્યાં તો બહુ સારું છે કે કદાચ આ બધી પ્રથા ઓછી છે, પણ ઊંડે ઊંડે ક્યાંય કર્યું હોય તો ધીમે ધીમે આગ્રહને રિમૂવ કરવાનું છે. આપણી નવી જનરેશન બહુ નારાજ છે, એ લોકો ત્યાં સુધી કહે છે મારે બેન ડિટ્રોઇટમાં પર્યુષણ હતા, મારી જયંતિ હતી અને બોલી વગેરે ચાલતું હતું. કેટલા બધા હું અહીંયા 20-22 વર્ષ થયું છે, એટલે મેં 5 વર્ષના છોકરાને 20 વર્ષના સાથે જોયા, એટલે હું 15 વર્ષથી એના ઘરે જતી હોઉં તો એ બાળકો સાથે મારો પણ કંઈક નાતો હોય ને, તો છોકરાઓને હું અફથી પૂછી શકું કે બેટા કેમ બહાર બેસો છો, અંદર કેમ નથી આવતો. કહી શકું બેટા તમારી ડોટર હોય અને હું તમારી ઘરે 15 વર્ષથી આવતી હોઉં તો એ પણ મને ઓળખે. એવી રીતે 4-5 છોકરા દીકરો ત્યાં જતા બહાર ભણતા હતા અને પર્યુષણ માર્યા હતા. ત્યારે મેં એને કીધું બહાર કેમ બેઠા છે, તો ક્યાંથી અંદર ઓપ્શન ચાલે છે. આ તમને સાવ સાચી વાત કહું છું. શું કીધું કે અમને શરમ આવે છે, તમે બોલો છો મહાવીર સ્વામી ના આટલા, નેમિનાથ ના આટલા, તો કોઈ બોલે મારા તો પ્યારા પારસ ના, હું તો પારસ નાથી બોલીમાં લાગલે શું લે, પારસ નાથી બોલીમાં મને પારસનાથ નું મળે તો મારે બોલવું છે, પણ અજીતનાથ નું મળે તો મારે નથી. આપણે તો આપણી જાતને ઓળખવું છે, આપણે આપણામાં દોષી કરવું છે બેન, કે જે પ્રથા છે ને ચાલવાનું કદાચ જરૂરિયાત હશે એ સિવાય લોકો નહીં કરતા હોય એટલે તમને કરવું પડતું હશે, પણ મારે તમારે સંભને નથી ચાલવું. કોને સુધરવું છે? આપણી જાતને સુધારવી છે. જો ધર્મ તત્વો કેનારા તમને અવેર નહીં કરે, તમને સાચું નહીં બોલે અને તમને લોલે લોલ કરશે, આયે આ કરશે, તો આપણને રીથિંકિંગ કરવાનો અવસર છે. ચાલ્યા સાથે આજે આપણી પાસે અવસર છે કે પરમાત્માના ધામમાં આવ્યા છીએ, વેલ્યુ માટે આવ્યા છીએ, આપણે ધર્મના મૂલ્યો સમજવા છે. ધર્મની વિધિ, ધર્મની પરંપરા, ધર્મના વિધાન એ વારસો છે, પરંપરામાં ચાલ્યું આવે છે, પણ અંદરની સમજ છે એ આપણું ઓન છે, આપણી માલિકી છે. આપણા સંસ્કાર કરવાના છે તો આપણા જીવનની અંદર આજનો દિવસ આપણા માટે સાધન ની ભક્તિ નો છે. એટલે સાધન ની ભક્તિ એટલે નહીં માત્ર જૈનો, નહીં માત્ર સ્થાનકવાસી, નહીં માત્ર દેરાવાસી, નહીં માત્ર દિગંબર, નહીં માત્ર રાજ પરિવાર કે દાદા પરિવાર. આમ તો પરિવાર ના નામ લો તો સાંજ સુધી ચાલે, આપણે એટલા સંપ્રદાય ચાલે છે. ગચ્છ ભેદે 72 પ્રતિક્રમણ ચાલે છે. તેમનું ઇમેજિન ભારતમાં 72 પ્રતિક્રમણ ચાલે છે. પણ બધાનો આવશ્યક છ છે, કેટલાક તો આવશ્યક છે. તામાય ચૈતંતો વનના પ્રતિક્રમણ કાયસ્કર્ગ અને પછા આ છ આવશ્યક છે. તો એને પકડો, સેન્ટર ને પકડો. પણ પ્રતિક્રમણ વિના નહીં ચાલે. જેને જે પરંપરાથી કરવું એ કરે. કોઈ પ્લેટમાં જમે, કોઈ બોલમાં જમે, કોઈ થાળીમાં જમે, બરાબર છે. પણ જમ્યા વિના ન ચાલે. એમ આપણે બહારની દ્રષ્ટિ છોડી અને આધ્યાત્મ દ્રષ્ટિમાં આવશું તો આપણા જીવનનો આપણો વિકાસ થશે. આ પરમાત્માની વાણી છે અને સાધનની ભક્તિના દિવસે જીવો માત્ર પ્રત્યેની કરુણા એ એનો નિશ્ચય આપશે છે. અને વ્યવહારમાં આપણા નવકાર મંત્ર ના ગણનારા, જીન શાસનને ફોલો કરનારા એવા જૈનો માટે આપણે વ્યવહારમાં સાધનની શબ્દ વાપરીએ છીએ. એટલે આપણે પ્રત્યેક જીવ આપણું રેન્જ પણ આટલી છે. અહીંયા તમે જુઓ તો આ માયાલીમાં તમે કેટલા લોકો, તો કે આપણા આટલા જૈનો સાથે આપણે થોડા ક્લોઝ છીએ, તો ઓછામાં ઓછું એના સુખ દુઃખ શું છે. મેં સજેશન કર્યું ભાઈ કે અહીંયા જેટલા પણ સ્ટુડન્ટ હોય, ક્યાંય ભણતા હોય, બારગામથી આવ્યા હોય, એ લોકો સાથે આપણી નવી જનરેશન છે એને આપણે ઇન્વોલ્વ કરવા છે. એ લોકોને જૈન ધર્મનો વારસો એને જ સંભાળવાનો છે. આપણે આજે છીએ ને કાલે નહીં હોય. તો મેં બે પાંચ સાથે કઈ જોયું ભાઈ, એ લોકોને ઇન્વાઇટ કરે છે. એકાદ સ્ટુડન્ટને તમે જાણતા હોય તો તમારે એને કહેવાનું કે તમારા કેમ્પસમાં, તમારી આજુબાજુમાં, તમારા ક્લાસમાં કોઈ પણ જૈન છોકરા હોય અને એને પર્યુષણમાં પ્રતિક્રમણ કરવા માટે આવવું હોય તો સેન્ટર વિશે જૈન ટેક્સી છે. શું કરવું જોઈએ ભાઈ? બધી જગ્યાએ આવે છે. પિટ્સબર્ગમાં છે, ન્યુજર્સીમાં છે, ડલાસમાં છે, બધું બધા છોકરા છોકરીઓને ઇન્વાઇટ કરે છે. કારણ કે એ લોકો અહીં 5 વર્ષ 4 વર્ષ 3 વર્ષ રહીએ, એમાં જો એ સંસ્કાર ઘૂસાઈ જાય, ભૂલાઈ જાય, તો નવી જનરેશનને આપણે આખે કરીને લઈને ક્લોઝ આપીએ છીએ. તો એને થોડી હૂંફ આપો, થોડી એને આવું ગમે એવું વાતાવરણ ઊભું કરો. ત્યાં મેં જોયું કે 8-10 બેન કટાસણા, ચરવડા, મોપતી બધું મૂકી રાખવામાં આવે છે. અને જેવા સ્ટુડન્ટ આવે પોતાની મેળાએ પાછળને બેસી જાય, એને એને સપોર્ટ કરવામાં આવે છે. ન્યૂજર્સીમાં, ન્યુયોર્કમાં જૈન ભોજન ફ્રી ઓફ ચાર્જ સર્વ કરવામાં આવે છે. આજે 8 દિવસનું જૈનને પર્યુષણ ભોજન ફ્રી ઓફ ચાર્જ, ખાલી ત્યાંથી કલેક્ટ કરી લેવાનું. જર્સી સિટીમાં, મેનહટનમાં એના માટે કોઈ ચાર્જ નથી રાખતો. તો આપણે થોડું એવું કરવાની જરૂર. સાધનની ભક્તિ કોને કહેવાય? દેશકાળ પ્રમાણે બદલાય. આજે પેલા કેવી રીતે વિધવા હોય, એકલી સ્ત્રી હોય, અથવા કોઈ એવો દરિદ્ર હોય, અપંગ હોય, એનું ધ્યાન રાખવામાં આવતું. આજે આપણે આ વિદ્યાર્થીઓનું ધ્યાન રાખવું પડશે. અહીંયા કોઈ ભૂખ્યો નથી, અહીંયા કોઈ એવો દરિદ્ર નથી કે જેને બ્રેડ એન્ડ બટરની જરૂર હોય. તો આપણે તેની જરૂર છે, સંસ્કારની જરૂર છે. તો જરૂર તમે કમિટીમાં વાત કરજો અને આપણે પર્યુષણના છેલ્લા દિવસ સુધીમાં એ લોકો સુધી થોડી ઘણી પણ વાત પહોંચે અને બે પાંચ છોકરા છોકરીઓ પણ જો આમાં આવી શકે તો એને એનું વાતાવરણ મળશે, એને જૈન ભોજન મળશે. આપણે બીજે દિવસે સવારે સમૂહ પાળના થતા હશે તમારે, બીજે બધે શું હોય કે સમૂહ પાળના હોય તો એમાં એને આમંત્રિત કરે અને એની સાથે એને વધારાનું ખાવાનું પણ બધાને આપી દે કે તમે લોકો પણ આનું ભોજન કરો. એટલે થોડી આપણે હૂંફ આપવાની જરૂર છે. નવા કોન્સેપ્ટમાં નવી જાતે સાધનની ભક્તિ થાય છે. ફિલાડેલ્ફિયામાં કદાચ બેનને ખબર છે કે એને દિલીપભાઈ અને સરલાબેન કેમ્પસમાં જાય છે અને ત્યાં નવા નવા છોકરાઓ ઇન્ડિયાથી આવ્યા હોય, કોઈની પાસે સાધારણ ઘરના હોય, મધ્યમ વર્ગના હોય, એમને માંડ માંડ 12 મહિનાની ફી બેનને નક્કી કરવામાં આજે આપણને ખબર છે કે હવે તમે બધા આવ્યા ને ભાઈ, ત્યારની વાત સુધી હતી, આજે મિનિમમ 70-80 લાખ રૂપિયા તમે ડિપોઝિટ કરાવો ત્યારે એક વિદ્યાર્થી અમેરિકા આવે છે. હવે એ વિદ્યાર્થીના મા બાપે લોનો લીધી હોય તો ઘર ગીરવે મૂક્યું હોય, અથવા તો પોતાના બધા જીવનના પૈસા લગાવી દીધા હોય, તેના બાળકો ક્ષેત્રમાં હોય, શું એને એ લોકો અહીંયા ત્યારે તેની પાસે રોજિંદી જરૂરિયાત પૂરી કરવા માટે થોડો સંકોચ હોય છે. એ બધાને વિન્ટરમાં એ સરલાબેન ચાર અને જરૂર પડે તો કમ્ફોર્ટર ને બધું આપે છે. કે કોની પાસે નથી તેવા વિદ્યાર્થીઓ કરવું અત્યારે તો હજી સારું છે. પેલા આવતા ને મેં એવા બે સ્ટુડન્ટને મળી છું કે જે વર્ષો પહેલા આવ્યા હતા, તો કે પેપર આ તો ન્યૂઝપેપરની પસ્તી પણ નકતાથી પેપર હોય ને એ અંદરમાં ફેરવી દેતા, સર્ચની અંદર નાખી દે પેપરો, જેથી કરીને ઠંડીથી પ્રોટેક્શન થાય. કોઈના જગાએ પૂરા પૈસા ન હોય તો લેવાની જગા પણ એવી ભેગા ન હોય, પછી પાસે ઉચીમના ગરમ કપડાં એવા ન હોય, તો આવું બધું ચાલતું હોય છે. તો હું તમારું ધ્યાન દોરું છું કે અત્યારે સાધનની ભક્તિની દ્રષ્ટિ બદલીને આવી રીતે પણ આપણે મદદ કરી શકીએ છીએ. તો થોડું નજર રાખજો અને તમારા છોકરાઓ કોલેજમાં હોય, કોઈને કંઈ કનેક્શન હોય તેને કહેજો કે પર્યુષણના છેલ્લા દિવસે અથવા તો જ્યારે પણ પ્રતિક્રમણ કરવા હોય ત્યારે સેન્ટર રીતે જે એમ ટેક્સી ચાર છોકરાઓ ભેગા આવે, ઉબર કરીને આવી જાય, કમિંગ કરીને આવી, કેટલો ખર્ચ થઈ જવાનો આપણને. ચાર ટેક્સી કદાચ કેમ્પસ સુધી દોડે તો આપણે એટલું તો સાધનની ભક્તિમાં આપી શકીએ કે ના આપી શકીએ ભાઈ. તો એનો વિચાર કરજો અને દરેકને યથાશક્તિ કોઈના ઘરે પણ જેમ તમે એને એકાદ દિવસ જઈને એને ફૂડ આપશો, જમાડશો, તો એ લોકો પણ બનાવતા નહીં આવડતું હોય. ઘણા છોકરાઓ પેલા ધર્મને ના માનતા હોય પણ અહીંયા આવે ને તો પછી બધા પોતપોતાનો ધર્મ કરતા હોય. તે લોકોને ઘણી માવા નથી સૈની પર, તમે છોકરાઓને કહેતા ને તો ત્યારે એ લોકો નહોતા ફોલો કરતા. હવે કેમ્પસમાં ગયા તમને પૂછાવે કે માં શું ખવાય ને શું ના ખવાય, ત્યાં એને કંઈક એકલા કરે છે, એ વખતે એને પોતાનો વિચાર આવે છે. તે લોકોને આપણે સપોર્ટ કરી શકીએ. આવી રીતે પરમાત્માએ આપણને સાધારણની ભક્તિમાં ઘણું ઘણું કહ્યું છે. મેં તો માત્ર તમને એક બે દ્રષ્ટાંત વડે સમજાવ્યા, આવા તો સેંકડો પ્રેરણાત્મક પ્રસંગો છે કે જેમાં આપણે ગૌરવ લઈ શકીએ કે તે જૈનોએ કેવી સાધારણની ભક્તિ કરી છે. તો આ સાધારણની ભક્તિનો અંશ આપણામાં પણ પ્રગટે અને આપણે આપણા પર્યુષણના દિવસોને દાનથી તપ અને ભાવથી શોભાવી. જો અહીંયા $1 એટલે 60 રૂપી એવરેજ પકડો તમે, તો ઇન્ડિયામાં એકમાં $1 તમે આપો તો એના 5 રૂપિયા આવે છે, બરાબર ને? તો આપણે જે વતનમાંથી આવ્યા છીએ, જે ધરતીમાંથી આવ્યા છીએ, એના આપણા ઉપર અનંત ઉપકાર છે. આપણે એ જ માટીમાંથી આપણું બોડી રચીએ છીએ, એનું જ અનાજ થઈને ત્યાંની જ યુનિવર્સિટીઓમાં ભણ્યા છીએ, ત્યાં આપણે સમાજ પાસેથી કેટલું લીધું છે. તો જ્યારે જ્યારે જાઓ ત્યારે તમારા જહાજ પહોંચે એટલું તમે સાધનની ભક્તિ કરતા આવજો. એમાં કોઈ પણ પ્રકારનો શંકા કે સંશયનો ભાવ લાવ્યા વિના, ઘણી વખત આપણી દ્રષ્ટિ બહુ ટૂંકી હોય છે કે કોઈ માણસને આપ્યા પછી એનો વર્તન એનો વ્યવહાર આપણને અયોગ્ય લાગે. એક નાની વાત કરી જાય, એકવાર એવું બન્યું હતું, એક તદ્દન ગરીબ પરિવાર સાધનની, એની વાત કોઈને કરી અને એને કીધું કે ભાઈ આ બહુ જરૂરિયાતમંદ છે અને એને તમે થોડી મદદ કરો. એવા કેટલા બધા અમારા ગુરુદેવો અમને કહેતા હોય કે ભાઈ આવા જરૂરિયાતવાળા કુટુંબો કે આપણે ન જાણતા હોય ગુરુઓ પાસે આવતા હોય, કારણ કે ત્યાં એ સંકોચ ના રાખે, સમાજમાં ખુલ્લા ન થાય, તો ગુરુદેવ આપણને આંગળી ચીંધે કે આ જરૂરિયાતો આવશે તો આપણે એને આંખી ચીન આપી દેતા હોય. એની રસીદ વગેરે આપણે ગુરુ પાસેથી તો માંગતા નથી, પણ એક વ્યવસ્થા માટે સંસ્થાને લેવું પડે. પણ વ્યક્તિગત જયારે કામ કરો તે મળતો એવા એવી રીતે વિદ્યાર્થીને સામાન્ય કુટુંબને આપણે થોડી કોઈના થ્રુ મદદ કરાવી દઈએ. અને એક વખત એ વ્યક્તિ એને મદદ કરી હતી, એ બેન ગ્રોસરી લેતા હતા, એમાં એને થોડી કેજ ભરી દીધી અને યોગાનું જો પેલા દાતાને ત્યાં કંઈક કારણથી જવાનું, એને આની કીધું કે આ પૈસા અમે એના છોકરાને ભણવા માટે આવીએ છીએ, મોજશોખ માટે નથી આપતા. એને તો કેજ ભરી અંદરથી ગ્રોસરી સાથે ખરીદ કરી. વિચાર કરી એની પાસે કદાચ એવું બન્યું હોય કે ના બન્યું હોય, એના બાળકથી કેટલા બધા વખત ત્યાં કે બધી ખાવાની ઈચ્છા કરી છે, મા પાસે અનાજના ગ્રોસરીના પૂરા પૈસા ન હોય એને હંમેશા એને રોક્યું હોય, બેટા એકવાર પૈસા આવશે ને ત્યારે તમે ચોકલેટ આપીશ, મારી અગર થોડા પૈસા વધશે તો તમે ચોકલેટ આપીશ, આવું મને જ ન બને. અને યોગાનો યોગ અત્યારે એના હાથમાં પૈસા આવ્યા અને એને પહેલી વખત એમ લાગ્યું હોય ત્યાંમાંથી આજે મારા બાળકની એક નાની ઈચ્છા પૂરી કરતો, તેને હક છે કે નથી? આપણે શું અપેક્ષા કરીએ બેન, એ તો એ પૈસાથી જલસા કરે છે, એ તે પૈસા વેચીને આપે, એને પણ બાળક છે, એનું બચપન છે, બાળકને કદાચ મન થયું અને એને માને એવો વિચાર આવ્યો, તેમાંથી એને કદાચ 5-25 રૂપિયા એમાં વાપરું, તો આવું ટીકું મન કરીને તેની તેનો હિસાબ કરીને આપણે કોઈ આપણું ત્રાજવું લઈને તોડીને આપણે જો દાન કરશું તો આપણે ત્યારે દાન કરી નહીં શકીએ. એ જ્યારે દાણા વાવીએ ને ખેડૂત અનાજ વાવે ને, તો ઘણી વાર એવું બને કે કેટલાક દાણા પંખી ચણી ગયા, એને વાવ્યા ઊંડે ના ગયા, ઉપર હતા, કેટલાક સુકાઈ પણ જાય, જેને પાણી ન પહોંચ્યું સુકાઈ ગયા, એવું બને કે ના બને? તો ખેડૂત દાણા વાવવાનું બંધ કરે કે ના? મેં વાવ્યો એ દાણો ઉભો જ જોઈએ એવી અપેક્ષા સાથે ખેડૂત વાવતો નથી. એમ કદાચ આપણે દાન કરીએ એમાં 2-5% વેરફાઈ જતું હોય, વેરફાઈ જતું એટલે વેરફાતું તો નથી પણ આપણા પર્પઝ પ્રમાણે ન થતું હોય, તો પણ આપણે જે દાન આપીએ એ તો આત્મા પરિગ્રહનો ભાર ઉતાર્યો છે. શું કર્યો છે? આપણા પરિગ્રહનો વિવેક કરજો. જરૂર પડે તો તમે થોડું એનો સર્વે પણ કરજો, પણ એક દાખલા ઉપરથી નેગેટિવિટી લાવતા નહીં. અહીંયા હું ઘણી વાર સાંભળું છું, ઇન્ડિયામાં તો બધા પૈસા ખાઈ જાય છે, ઇન્ડિયામાં તો બધા ચોર છે, આપણા બાપુજીને ગાળ દીધું કહેવાય આપણે, ત્યારે આપણે એમ બોલીએ ને કે ઇન્ડિયામાં બધા ચોર છે, એમાં આપણા બાપુજી આવી ગયા મારી ગયા, આપણા ભાઈ બહેન આવી ગયા મારી ગયા, આપણા સ્વજન આવી ગયા મારી ગયા. એક બેનને મેં પૂછી કે આ સર્વાંગી વાત કરે કે કોઈ પર્ટિક્યુલર ની વાત કરે? તો કે ના, બધા સરખા, તારા બાપુજી આવી ગયા એમાં, ના મારા બાપુજી એવા નતા, તો બીજાના બાપુજી એવા ન હોય શકે સારા? આવા વાક્યો આપણા મોઢામાં શોધે ને, ન થાય તો ન કરવું, પણ કરતા ને ડાઉટફુલ ન બનાવવા. કાયદાનો નિયમ છે કે 100 ગુનેગાર છૂટી જાય તો ચાલે, પણ એક નિર્દોષ સજાને પાત્ર ન બનવો જોઈએ. એમ કદાચ આપણા દાનમાં થોડું ઘણું ચાલી જાય તો ચાલવા દેજો, પણ એક જરૂરિયાત વાળો રહી ના જવો જોઈએ, નહીં તો આપણે અંતરાયભૂત બન્યા કહેવાય. આવા સ્ટેટમેન્ટ કર્યા અને કોઈ દાન દેતા થકી તેની જવાબદારી કોને આવે? આપણે. એટલે દાનના અંતરાય બંધાય. 5 પ્રકારની અંતરાય છે ને કર્મમાં, નાના અંતરાય, લાભાંતરાય, દાનાંતરાય, ભોગાંતરાય, ઉપભોગાંતરાય, હૃદયાંતરાય. તો આ બધી અંતરાયો કેમ બંધાય છે? આપણે આવા કાર્યોમાં આપણી અંતરાયો કોઈને પાડી હોય તો અગાઉની વ્યાખ્યાનો અને પરમાત્માની વાણીને સમજતા કે સમજાવતા મારી મંદમતીને કારણે કે બુદ્ધિના કોઈ ધારણા દોષને કારણે કોઈ પણ પ્રકારે ઓછું અધિક વિપરીત કહેવાયું હોય તો અયંત અનંતિત કેવડી ભગવાન ગુરુદેવો આત્માની સાક્ષીએ, આપ સૌની સાક્ષીએ તસ્મિત સામી ઝુકો. સર્વ મંગલ મંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રદાનમ સર્વ ધર્માણામ શૈનમ જયતિ શાસનમ. બોલો ભગવાન મહાવીર સ્વામી કી જય. જૈન શાસન દેવ કી જય. સદગુરુ દેવ કી જય. પ્રણામ. જય ગુરુ.